मेरा धे कोदा जन्म जन्म मोह दीजियो श्री वृंदावनवा राधा तू बड़ भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ है सोते रो आधे जय राधा माधव कुंज बिहारी
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 राधा माधव कुंज बिहारी
जय राधा
गोपी जन
वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
यशोदा नंदन व्रज जन रंजन
यशोदा नंदन व्रज जन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यमुना तीरवन
माधव कुंज बिहारी
जय राधा 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 माधव कुंज बिहारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
यशोदा नंदन ब्रज जन रंजन
यशोदा
नंदन ब्रज जन रंजन
यशोदा नंदन ब्रज जन
यशोदानंदन ब्रज जन रंजना
श्याम सुंदर मुख चंदा भजुर मन गोविंदा
अब देवन में कृष्ण बड़े हैं,
वन में कृष्ण बड़े हैं,
अब देवन में कृष्ण बड़े हैं,
वन में कृष्ण बड़े हैं,
कृष्ण बड़े हैं, 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 कृष्ण बड़े
जय सितारम चंदा भजुर मन गोविंदा,
जय सितारम चंदा भजुर मन गोविंदा,
नट वर नागर नंदा भजुर मन गोविंदा,
नट वर नागर नंदा भजुर मन गोविंदा,
सब सखियन में राधा जी बड़ी है,
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 राधा जी बड़ी है, 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 राधा जी बड़ी,
जैसे नदी में गंगा भजुर मन गोविंदा,
जैसे नदियों में गंगा भजुर मन गोविंदा,
नटवर नागर नंदा भजुर मन गोविंदा,
नंदा भजुर मन गोविंदा,
श्याम सुंदर मुख चंदा भजुर मन गोविंदा,
श्याम सुंदर मुख चंदा भजुर मन गोविंदा,
दम दम दमक दादुर दम दमक मोर मलाल गिरा, तव पियुगि शब्द पुकारत चात पुगियो कोकिल कण गिरा, तव पड़ डड़ नभ हो तड़ातन धरण गिरिवर शिखर बजे, भरण पट भरण भरण पद डूंगर रंग भसुंदर,
श्याम मेरे जिरे रंग भर सुंदर, श्याम मेरे जिरे रंग भर सुंदर, श्याम सर पर सधर अमर कर अनुसर कर पर वर घर मेल करे, अनहर सुर यवर यकर यति मनोहर बल भल यति उर हरत बर, निर खात नर कवर कवर गुण निर जट निकट भुगत शेषवर नमे, गण रण पट फरड फरड पद गूंगर रंग भसुंदर, श्याम मेरे दीदी रंग भर सुंदर, श्याम मेरे दीदी रंग भर सुंदर,
ब्रिज की सब बाला रूप रसाला, ब्रिज की सब बाला रूप रसाला, परिते हला नंद लाला लगी तन ज्वाला, विपत्ति ताला दिन दयाला नंद लाला, आए नहीं आला कृष्ण कृपाला, बंसी वाला बनवारी कमण दुखकारी, नेत्र मुरारी
गए विसारे गिरधारी रे जिरे गए विसारे, गिरधारी रे जिरे गए विसारे, गिरधारे युषारम मधुर मलारम बनी बहारम जलधारम, दादूर डकारम मयूर पुकारम करियतारम विस्तारम, नालय संधारम प्यास पारम नंद कुमारम निरखरी, कह राधे प्यारी रे हूँ बलिहारी गोकुल आओ, गिरधारी रे जिरे गोकुल आओ, गिरधारी रे जिरे गोकुल आओ, गिरधारी
जय राधा गिरधारी। हरि राधा गिरि हरि राधे जय
हरि राधा गिरि हरि राधे
जय जय जगन्नाथ जगन्नाथ बलदेव सुभद्रा
जय जगन्नाथ जगन्नाथ बलदेव सुभद्रा
जय गौर निताय जय गौर निताय गौर निताय जय गौर निताय
जय गौर निताय जय गौर
निताय जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय जय प्रभुपाद 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 प्रभुपाद
श्री राधा गिरधारी भगवान जगन्नाथ बलदेव सुभद्रा जी की श्री गौर निताय की श्रील प्रभुपाद की निताय गौर प्रमानंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्ट प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी ॐ ज्ञानतिमिरन्धस्य ज्ञानानजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णववंश श्रीरूपं सग्रजातम् सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितमश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा वंशी विभूषित करा नवनीरदाभा पीतांबर दरुण बिंब फल धरोष्ठा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने प्रचोदिता जे न पुरा सरस्वती वितन्वता च ससतिं स्मृतिं हृदि स्वलक्षणा प्रा दुर्बोधकिलास्यत समे ऋषीणां ऋषभ प्रसीदतां भूर्तेर्महतभि यैमा पुरो निर्मायशेते यदमूषपूरुष भुङ्क्तेर्गुणनशो रसषोडशात्मक सुलङ्कश्रेष्ठ भगवान् वचांसि मे।
हरे कृष्ण। तो आप सब भक्तों आंतरराष्ट्रीय कृष्ण भावना अमृत संघ तरफ थी आयोजित आ प्रोग्राम में हार्दिक स्वागत करिए छे। आम तो आ प्रोग्राम दर शनिवारे अहीं थाय छे, पण आजे विशेष दिवस छे। आजे दिलीप भाई ना पुत्र चिराग नो जन्म दिवस छे। जन्म दिवस तो काले के परम दिवसे हतो, आजे छे। तो चिराग नो आजे जन्म दिवस छे। क्या छे चिराग? दर्शन आपो बाय। तो भक्त ना जन्म दिवस ना उपलक्ष मा आजे आ प्रोग्राम अहीं થઈ રહ્યો છે। ગયા પ્રોગ્રામમાં આપણે ભાગવતના દસમ સ્કંધ ના પ્રથમ અધ્યાય ઉપર ચર્ચા કરી। કૃષ્ણ જન્માષ્ટમી બહુ નજીક હતી માટે આપણે કૃષ્ણ જન્મની કથા પ્રારંભ કરી હતી, પણ ભાવનગરમાં પ્રોગ્રામ અન્ય અન્ય પ્રોગ્રામ હોવાને કારણે પછી કોઈ પ્રવચન અહીંયા થયા નહીં। તો જન્માષ્ટમી ઉત્સવ તો આપણે બધાએ કરી લીધો, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન પણ આપણે આપણે આપણી આંખોથી કર્યા, પણ શાસ્ત્રમાં કીધું છે ભગવાનના દર્શન આંખોથી નહીં, ભગવાનના દર્શન કાનથી થવા જોઈએ। ભગવાન કાનના રસ્તે કાનના માધ્યમથી આપણા હૃદયમાં ઉતરશે, તો ભગવાનના દર્શન કાનથી થવા જોઈએ। અને જો કાનથી ભગવાનની કથા સાંભળવામાં આવે, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની કથા સાંભળવામાં આવે, તો હૃદય પવિત્ર થાય અને ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય. મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય, મનુષ્ય જીવનની સર્વોચ્ચ સિદ્ધિ કૃષ્ણ સાથે પ્રેમ કરવામાં છે. અને કૃષ્ણ પ્રત્યે પ્રેમ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે આપણે કૃષ્ણ વિશે સાંભળીએ. તો આપણે આપણી ઇન્દ્રિયોથી તો ભગવાનનો જન્મ કર્યો, આજે આપણે શ્રવણના માધ્યમથી, કાનના દર્શનથી ભગવાનનો જન્મ અહીંયા કરાવશું. બહુ સુંદર અવસર છે, ચિરાગનો પણ જન્મદિવસ છે અને ભગવાનનો પણ જન્મ. આમ તો ભગવાનનો જન્મ વર્ષમાં એક વખત આવે, પણ અમારી જેવા કથાકારો માટે ભગવાનનો જન્મ જ્યારે કરવો હોય ત્યારે થાય, મન ફાવે ત્યારે ભગવાનનો જન્મ કરાવીએ. તો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ, વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી કોઈ અઘરી નથી. જો અંતરનો પુકારો હોય, હૃદયથી જો આપણે ભગવાનને બોલાવીએ, પુકારીએ, તો જરૂર ભગવાન આપણી સામે પ્રકટ થાય, ઉપસ્થિત થાય. માટે આપણા સંતે કીધું છે કે નદે સાધક્યું નાથજી સાધલિયા જીત સંત, નદે સાધક્યું નાથજી સાધલિયા જીત સંત, આપનું નામ હુલાવતા ધેનુઈ કાન ધરન. આપણા ગામડામાં તમે જોયું હશે જે ગોવાળિયાઓ હોય એ ગાય અને વાછડાને ચરાવવા માટે જંગલમાં જાય, ગાય અને વાછડા એની રીતે એની ધૂનમાં ઘાસ અને ઇત્યાદિ વનસ્પતિને ચરે. જ્યારે ઘરે જવાનો સમય થાય ત્યારે ગોવાળિયા ગાય અને વાછડાનું નામ રાખ્યું હોય. અમુક ગાયનું નામ ગંગા હોય, યમુના હોય, સરસ્વતી હોય, ગોદાવરી હોય, કૃષ્ણા હોય, કાવેરી હોય, આમ નામ રાખ્યા હોય. તો જ્યારે ઘરે જવાનો સમય થાય ત્યારે ખાલી બોલે કે ગંગા નામ લેવાથી એ ગાય એ ગોવાળિયા પાસે પાછી આવી જાય અને ઘરે પાછી ફરે. તો ભક્તો, આટલી એવી નાની વસ્તુ તમે વિચારો, જો એક સાધારણ વ્યક્તિ જો પશુને બોલાવે તો પશુ તે વ્યક્તિની વાત સાંભળે. જો હૃદયથી અને પ્રેમથી આપણે ભગવાનને બોલાવીએ તો શું ભગવાન આપણી વાત ન સાંભળે? એક સાધારણ પશુ પણ જો આપણી વાણીને સમજી જાતું હોય તો ભગવાન તો પરબ્રહ્મ છે, અનંત કોટી બ્રહ્માંડના નાથ, સર્વ વેદ અને બધા લોકોની વિશે જાણવા વાળા છે. જો પ્રેમથી અને હૃદયથી ભગવાનની પુકાર કરવામાં આવે તો નિશ્ચિત ભગવાન આપણને દર્શન આપે, ભગવાન આપણી સાથે વાત કરે, લીલા પણ કરે. તો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ સંસારના બધા દેવતાઓ, બ્રહ્માજી સહિત 33 કરોડ દેવતા અને સાથે શિવજી, આ બધા શીર સાગરના તટ ઉપર ગયા છે. કથા તમે સાંભળી હશે. આગળ દ્વાપર યુગના પ્રારંભમાં પૃથ્વી ભારી થઈ ગઈ. ભારનું કારણ એ જ હતું કે આ સંસારના એવા એવા રાજાઓ હતા જે આસુરી વૃત્તિને પ્રાપ્ત થયા, આસુરી કામ કરવા માંડ્યા, અને આસુરી કામ કરવાથી ગાયોનું વધ, સાધુઓની તપસ્યા બંધ કરાવી, ભજન ભક્તિ બધા માર્ગ બંધ કરાવી અને પાપ કામ શરૂ કર્યા. અને પાપ કરવાથી આ પૃથ્વી ઉપર કષ્ટ થવા માંડ્યો અને આ પૃથ્વીને બહુ દુઃખ થવા લાગ્યું. તો ગો ભૂતવા અશ્રુમુખી, પૃથ્વી ઉપર પાપ થવાને કારણે બહુ ભારી થઈ ગઈ. પૃથ્વી ગઈ બ્રહ્માજી પાસે મદદ માંગવા માટે. બ્રહ્માજીએ કીધું, પૃથ્વી હું તમારું કાંઈ નહીં કરી શકું, તમારું દુઃખ દૂર તો કેવલ વિષ્ણુ જ કરી શકે. બ્રહ્માજી પૃથ્વીને લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા, પણ સાથે સાથે 33 કરોડ દેવતા અને શિવજીને પણ લઈ ગયા. ભગવાન વિષ્ણુ પાસે જઈને સુખદેવ ગોસ્વામી કહે છે કે બ્રહ્મ તદ ઉપધાર્યાર્થ, બ્રહ્માજી સહિત બધા દેવતાઓએ પુરુષ સુક્ત નામક સ્તુતિ કરી. અસ્તમાં ભગવાનને જો બોલાવવા હોય, ભગવાનના દર્શન કરવા હોય, તો ભગવાનની સામે સ્તુતિ કરવી પડે. ક્યારેક ક્યારેક ઘણા લોકો વિચારતા હોય કે ભગવાનના દર્શન કરવા મંદિરે જવાની શું જરૂર છે, ઘરે બેઠા ભગવાનના દર્શન થઈ જાય. કહાવત કે મન ચંગા તો કથોટી મેં ગંગા, મન જો ચંગુ હોય, મન જો શુદ્ધ હોય તો કથરોટમાં ઘરે બેઠા ગંગા આવી જાય. પણ એવું નથી. વાસ્તવમાં જો ભગવાનના દર્શન કરવા હોય, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, તો ચાલીને ભગવાનના મંદિરે જવું જોઈએ અને મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. મોટા મોટા દેવતાઓ બ્રહ્માજી, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને શિવજી પણ શીર સાગરના તટ ઉપર ગયા છે ભગવાનના દર્શન કરવા માટે. અને શીર સાગરના તટ ઉપર જઈને પ્રાર્થના કરે છે ભગવાનને હૃદયથી કે પ્રભુ અમને દર્શન આપો. બહુ સુંદર પ્રાર્થના છે.
જય જય સુર નાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ.
હે દેવતાઓના દેવ, હે સંસારમાં બધા લોકોને સુખી કરવા વાળા, હે શરણાગતોની રક્ષા કરવા વાળા, હે પરમેશ્વર, તમે અમને દર્શન આપો.
ગો દ્વિજ હિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિય કંતા રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ.
હે ગાયોની રક્ષા કરવા વાળા, હે અસુરોના વધ કરવા વાળા, હે લક્ષ્મીજીના પ્રિય, હે લક્ષ્મીજીના પ્રાણ પ્રિય, તમે અમને દર્શન આપો.
પાલન સુર ધરણી અદ્ભુત કરણી મર મન જાનઈ કોઈ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ.
દેવતાઓ ગયા છે ભગવાન પાસે અને ભગવાન પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે પૃથ્વીના પાલક, હે અદ્ભુત કર્મ કરવા વાળા, હે અદ્ભુત લીલા કરવા વાળા, તમારા ઉદ્દેશ્યને તમારા મરમને કોઈ જાણતું નથી, પણ અમે તમારી શરણમાં આવ્યા છીએ, માટે તમે અમને દર્શન આપો.
જો સહજ કૃપાલા દીન દયાલા કરવું અનુગ્રહ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ
જય જય અવિનાશી સબ ઘટવાસી વ્યાપક પરમાનંદ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
હે અવિનાશી આ સંસાર નો કોઈ પણ વ્યક્તિ તમારો વધ ન કરી શકે હે ગઢગઢ માં રહેવા વાળા સમસ્ત જગ્યા પર રહેવા વાળા પરમ વ્યાપક હે પરમ આનંદ પ્રદાન કરવા વાળા કૃપા કરીને અમને દર્શન આપો
અભિગત ગોતીતમ ચરિત પુનીતમ માયા રહિતમ કુંદા રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
પ્રભુ તમને કોઈ આ ઇન્દ્રિયોથી ન જાણી શકે તમે ઇન્દ્રિયોથી પરે અધોક્ષ છો તમારું પરમ ચરિત્ર છે અને તમે માયાથી મુક્ત માયાથી રહિત પ્રભુ છો પ્રભુ અમે તમારી શરણમાં આવ્યા છીએ કૃપા કરીને તમે અમને દર્શન આપો
જે લાગી વિરાગી અતિ અનુરાગી વિગત મોહ મુનિ વૃંદા રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 નિસી બાતર ધ્યાવહી ગુણગન ગાવહી જયતિ સચ્ચિદાનંદા રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ
આ સંસારના બધા લોકો તમારા જ ગુણગાન ગાય છે કિન્નર ગંધર્વ દેવતા મનુષ્ય બધા લોકો જેના ગુણગાન ગાય જે પરમ સચ્ચિદાનંદમય છે એવા પ્રભુના શરણમાં અમે આવ્યા છીએ પ્રભુ તમે અમને દર્શન આપો
જે સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દૂજા રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
પ્રભુ આ સૃષ્ટિનું નિર્માણ તમે કર્યું અને સૃષ્ટિના નિર્માણ કરવા માટે તમારે કોઈની જરૂર નથી આ બ્રહ્મા અને વિષ્ણુ તમારી કૃપાથી આ ગૌણ સૃષ્ટિનું સર્જન કરે છે એવા પ્રભુ અમે તમારી શરણમાં છીએ
સો કરવ પધારી ચિંત હમારી જાનિય ભક્તિ ન પૂજા રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 જો ભવ ભય ભંજન સુનિ મનરંજન ગંજન વિપતિ ભરુ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
સંસારના ભયને દૂર કરવા વાળા સંસારના લોકોને આનંદ આપવા વાળા પ્રભુ અમે તમારી શરણમાં છીએ તમે અમને પણ આનંદ આપો
મન ભજ ક્રમ બાની છાડી દયાની શરણ સકલ સુર જુજા રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ શ્યામ શ્યામ
ગાયે પ્રેમ
શ્યામ શ્યામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે
બધા દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, પણ ભગવાન પ્રકટ ન થયા. બહુ સુંદર પ્રાર્થના, બહુ સુંદર કીર્તન, છતાં પણ ભગવાન પ્રકટ ન થયા. ભગવાન પ્રકટ, ભગવાનને પ્રકટ કરવા એ કોઈ સાધારણ કામ નથી. ઘણા લોકો કહેતા હોય કે ભગવાન અમારી સામે કેમ નથી આવતા, અમે આટલી બધી માળા કરવી, આટલી બધી પૂજા કરવી, આટલી બધું મંદિરે જાવી, છતાં ભગવાન દર્શન કેમ, પરસો કેમ નથી દેતા. 33 કરોડ દેવતા ભગવાનના દ્વારે ઉભા ઉભા કીર્તન કરે, ભજન કરે, છતાંય જો ભગવાન દર્શન ન દેતા હોય તો આપણી જેવા સાધારણ વ્યક્તિને ભગવાન ક્યાંથી દર્શન આપે. ભગવાનને પ્રાપ્ત કરવા એ કોઈ ખાવાનું કામ નથી. જેણે જેણે ભગવાનને પ્રાપ્ત કર્યા છે, લોકોએ જીવનમાં કેટલું દુઃખ અને કષ્ટ સહન કર્યું છે. આગળ જુઓ, ભગવાન કૃષ્ણ દેવકીજીને ત્યારે પ્રાપ્ત થયા જ્યારે 6-6 બાળકોને એની સામે મારવામાં આવ્યા. જેટલા જેટલા લોકોને ભગવાન મળ્યા એટલા એટલા લોકોને દુઃખ સહન કરવું પડ્યું છે. વગર કષ્ટે, વગર મહેનતે ભગવાન ક્યારે ન મળે, એટલે કહાવત છે, નો પેન નો ગેઇન. દુઃખ વગર, કષ્ટ વગર ભગવાન નથી મળતા. તમે જો ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ભગવાનનો અવતાર કલયુગમાં જ્યારે આવ્યા, આજથી 523 વર્ષ પૂર્વ, બતાવ્યું કે ભગવાનને પ્રાપ્ત કરવા કેટલા મુશ્કેલ છે. મહાપ્રભુના અંતિમ જીવનમાં એક જ લત હતી કે કૃષ્ણ નથી મળતા, કૃષ્ણ પ્રાપ્ત નથી થતા. કહાં જાઉં કહાં પાઉં બ્રજેન નંદન, આવી રીતના કહેતા કહેતા મહાપ્રભુ પોતાનું માથું દિવાલ હારે ભટકાડતા. બહુ બહુ દુઃખ સહન કરે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. અહીંયા દેવતાઓએ પ્રાર્થના કરી, કીર્તન કર્યા, છતાં ભગવાન દર્શન ન દીધા. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે ગીરમ સમાધો ગગને સમીરિતા. ત્યારે બ્રહ્માજી બધા દેવતાઓથી દૂર ગયા અને દૂર જઈને એક જગ્યાએ સમાધિમાં બેઠી ગયા. બધા દેવતાઓ આપસમાં વાત કરે છે કે ભગવાન કેમ પ્રકટ નથી થતા, પણ બ્રહ્માજી એક જગ્યાએ જઈને સમાધિમાં બેઠા અને સમાધિમાં બ્રહ્માજીને ભગવાનના દર્શન થયા. ભગવાનના દર્શન કેવલ બ્રહ્માજી કરી શક્યા. બ્રહ્માજી ભગવાનને કીધું કે પ્રભુ, પ્રભુ પૃથ્વીને લઈને હું અહીંયા આવ્યો છું, પૃથ્વી ઉપર બહુ અત્યાચાર થઈ રહ્યા છે. તમે તમારી પત્ની, પૃથ્વી ભગવાનની પત્ની છે વસુંધરા, તમે પૃથ્વીનો ઉદ્ધાર કરો. ત્યારે બ્રહ્માજી કઈક બોલે એની પહેલા ભગવાન વિષ્ણુ, ભગવાન શિરોધકશાહી વિષ્ણુએ બ્રહ્માજીને કીધું, પુરેવ પુંસા ધૃતો ધરાજવરો ભવદ્ભિ અંશે દુષુપુત જન્યતામ સ યાવ દુર્યા ભવ મિશ્વરેશ્વર સકાલ શક્ત્યા સપક્ષેંત યેત્યદિ. ભગવાન શિરોધકશાહી વિષ્ણુએ બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી, તમે શા માટે અહીં આવ્યા છો? ગોલોક ધામમાં, ગોલોક વૃંદાવનમાં રહેવા વાળા સાક્ષાત બજેન્દ્ર નંદન ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણે છે. પુરેવ, પુરા એવ પુંસા ધવૃતો. હવે જો અહીંયા એક બહુ મોટી બુદ્ધિની વાત આવી રહી છે. બ્રહ્માજી પૃથ્વીનું દુઃખ દૂર કરવા માટે વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુ ભગવાનને કીધું કે તમે પૃથ્વીનું દુઃખ દૂર કરો. ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી, ગોલોક ધામ, ગોલોક વૃંદાવનમાં રહેવા વાળા સાક્ષાત કૃષ્ણ આ વાતને જાણે છે અને આ વખતે પૃથ્વીનો ભાર દૂર કરવા, ધર્મની સ્થાપના કરવા માટે, અસુરોનો વિનાશ કરવા માટે હું નહીં પણ બજેન્દ્ર નંદન ભગવાન શ્રી કૃષ્ણ એના ધામમાંથી પૃથ્વી પર આવવાના છે. અહીંયા બહુ મોટો સિદ્ધાંત પ્રકટ થાય છે કે આજથી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જે હતા એ કોઈ અવતાર નથી, એ સાક્ષાત ભગવાન છે. ભગવાન કૃષ્ણ અને વિષ્ણુમાં આમ તો કોઈ અંતર નથી, પણ લીલામાં ભેદ છે. ભગવાન વિષ્ણુ એ કૃષ્ણનો અંશ છે. ભગવાન કૃષ્ણ માંથી એક સ્વરૂપ પ્રકટ થાય છે બલદેવજી, બલદેવજી માંથી સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન પ્રકટ થાય અને ઈ સંકર્ષણ, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન માંથી चार संकर्षण प्रकट थाय अने अंतिम महासंकर्षण माथी कारणोदक शाही विष्णु महाविष्णु प्रकट थाय। महाविष्णु माथी गर्भोदक शाही विष्णु प्रकट थाय अने गर्भोदक शाही विष्णु माथी शिरोदक शाही विष्णु प्रकट थाय। અને આ સંસારમાં જેટલા પણ અવતાર થયા, નરસિંહ, વામન, વરાહ, રામ ઇત્યાદિ, આ બધા અવતાર શિરોદક સાઈ વિષ્ણુમાંથી આવે। જેમ રામાનંદ સાગર ટીવીમાં બતાવતા હશે, જ્યારે પણ પૃથ્વીનો ભાર વધી જાય, દેવતાઓ જાય, ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે। પણ સંસારના લોકોમાં એક અલગ ધારણા છે, અલગ માન્યતા છે। આમ તો બધા અવતાર શિરોદક સાઈ વિષ્ણુમાંથી પ્રગટ થયા, પણ ભગવાન કૃષ્ણ જે છે એ વિષ્ણુ માંથી નથી, વિષ્ણુ કૃષ્ણ માંથી જન્મ લે છે। એટલે બીજા બધા નરસિંહ, વામન જે કાંઈ પણ છે એને અવતાર કહેવામાં આવે, અને કૃષ્ણ જે છે એ સાક્ષાત ભગવાન કહેવામાં આવે। સુદ ગોસ્વામી નૈમિષ શારણમાં જયારે આ કથા કરતા હતા, ત્યારે ભગવાનના અવતાર 2400 અવતાર ગણાવી દીધા, અને 2400 અવતારમાં ભગવાન કૃષ્ણ નહીં તે સાથે સાથે ગણાવી દીધા। પણ પોતાની ભૂલ સ્વીકાર કરતા કહે છે કે મેં આજે અવતારોનું લિસ્ટ ભાગવતમમાં ગણાવ્યું છે, મારાથી એક ભૂલ થઈ ગઈ। ભૂલ એ થઈ કે કૃષ્ણ જે છે એ સાક્ષાત ભગવાન છે, અને બીજા જેટલા પણ છે એ ભગવાન કૃષ્ણના અવતાર છે। પોતાની ભૂલ સ્વીકારતા ભાગવતમાં કહે છે કે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન છે, સાક્ષાત ભગવાન છે, અને બીજા જેટલા પણ નરસિંહ, વામન, વરાહ ઇત્યાદિ એ ભગવાન કૃષ્ણના અવતાર છે। અહીંયા શિરોદક શાહી વિષ્ણુ માતા બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, અત્યાર સુધી તો પૃથ્વીનો ભાર દૂર કરવા માટે હું અવતાર લેતો હતો, પણ આ વખતે હું નથી આવવાનો, આ વખતે સાક્ષાત ભગવાન, સાક્ષાત બજેન્દ્ર નંદન કૃષ્ણ ઉપરથી આવવાના છે। ત્યાં તો બ્રહ્માજી નાચવા માંડ્યા, કારણ કે બ્રહ્માજીના એક દિવસમાં એક જ વાર કૃષ્ણ આવે, બાકી તો એમના અવતાર આવતા રહે। બ્રહ્માજીએ જ્યારે સમાધિ બ્રહ્માજીની તૂટી, બ્રહ્માજીએ આ વાત બધા દેવતાઓને કરી। બ્રહ્માજીએ દેવતાઓને કીધું કે આ વખતે ભગવાન વિષ્ણુ નથી આવવાના, આ વખતે સાક્ષાત કૃષ્ણ ધરાધામ પર આવવાના છે, માટે તમે બધા લોકો કૃષ્ણને મદદ કરવા માટે, ભગવાનને હેલ્પ, ભગવાનની લીલામાં સહાયતા કરવા માટે મથુરા અને ગોકુળમાં જન્મ લે। ત્યારે દેવતાઓએ પૂછ્યું કે ભગવાન જન્મ લેશે અમને કેવી રીતના ખબર પડશે, ભગવાનને અમે કેમ ઓળખવી? ત્યારે બ્રહ્માજીએ કીધું કે વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર, ઈ ભગવાન વાસુદેવજીના, વસુદેવના ઘરે જન્મ લેવાના છે, અને એનું નામ વાસુદેવ થશે। તો તમે બધા બ્રહ્માજી દેવતાઓને કહે છે કે બધા લોકો પોતપોતાના ઘરે જઈ પોતપોતાના અંશથી ગોકુળ અને મથુરામાં જન્મ લ્યો, અને કૃષ્ણનું પ્રિય કરવા માટે, કૃષ્ણને મદદરૂપ થવા માટે ગોકુળ અને મથુરામાં તમે જન્મ લ્યો। બ્રહ્માજી દેવતાઓને હજી એક સલાહ આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે એની પહેલા ભગવાનના મોટા ભાઈ બલદેવજીનો જન્મ થશે, અને બલદેવજીના જન્મ પછી તરત કૃષ્ણનો જન્મ થશે। અને એટલું જ નહીં, ભગવાન કૃષ્ણની સાથે સાથે વિષ્ણુ, માયા, ભગવતી, યયા, સમોહિત જગત, મહામાયાનો, યોગ માયાનો જન્મ થશે, જે યોગ માયા ભગવાનના ધામમાં બધાને મોહિત કરે છે। તો બ્રહ્માજીએ બધા દેવતાઓને સલાહ આપી, અને સલાહ આપીને બધાને રવાના કર્યા। સુખદેવ ગોસ્વામી કહે છે કે ઇતિ આદિશ્ય અમર ગણાન પ્રજાપતિ પતિર વિભુ આશ્વાસ્ય ચ મહિમ ગર્ભી સ્વધામ પરમમ યયો। બ્રહ્માજીએ બધા દેવતાઓને કીધું કે તમે પોતાના અંશથી આ સંસારમાં, પૃથ્વીમાં જઈને તમે ભગવાનની લીલામાં સહાય કરો, અને બ્રહ્માજી પોતે પોતાના ઘરે પાછા વળી ગયા, સ્વધામ પરમમ યયો। બહુ સુંદર સિદ્ધાંત પ્રકટ થાય છે કે બ્રહ્માજી સ્વયં સેવામાં ન ગયા, દેવતાઓને સેવામાં લગાડી દીધા, પણ પોતે ઘરે જઈને હુઈ ગયા। આ સંસારમાં ઘણા લોકો ભક્તિમાં જયારે આગળ વધી જાય, ભક્તિમાં જયારે શરૂ શરૂ નવા નવા હોય ત્યારે બહુ સેવા કરે, બહુ ભાવ હોય વૈષ્ણવ પ્રતિ, ભક્તો પ્રત્યે, હરિનામ પ્રત્યે બહુ ભાવ હોય, બહુ સારી રીતે માળા કરે, વૈષ્ણવની સેવા કરે. પણ જેમ જેમ ભક્તિમાં આગળ વધતા જાય, બે વર્ષ, પાંચ વર્ષ, સાત વર્ષ થઈ જાય, પછી સેવા કરવાનું ભૂલી જાય, પછી સેવા કરાવે, ઓર્ડર આપે. બ્રહ્માજીની એ જ હાલત થઈ. બ્રહ્માજી સર્વપ્રથમ જીવ છે. બ્રહ્માજી જેને સર્વપ્રથમ ભગવાને જ્ઞાન આપ્યું, એ બ્રહ્માજી દેવતાઓને સેવામાં મોકલ્યા અને સ્વધામ પરમમ યયો અને સ્વયં પોતાના ધામમાં જઈને પોતાના કામે લાગી ગયા. જો ભક્તો, બ્રહ્માજી ભગવાનની સેવામાં ન ગયા એટલા માટે આગળ જઈને બ્રહ્માજીથી એક મહાન અપરાધ થઈ ગયો. કૃષ્ણ લીલામાં તમે જોયું હશે, ભગવાન કૃષ્ણ જ્યારે એના ગોપ ગ્વાલ સખા સાથે વૃંદાવનમાં ગાય ચરાવવા જતા હતા, તો એક દિવસ ભગવાન કૃષ્ણ એના સખાઓ સાથે ભોજન કરતા હતા. અને ભોજન કેવી રીતે કરતા હતા? ભગવાન કૃષ્ણ પોતાનું એઠું બીજાને ખવરાવે, બીજા ગોપ ગ્વાલ સખા પોતાનું એઠું કૃષ્ણને ખવરાવે, બધા લોકો એકબીજાનું એઠું કૃષ્ણને ખવરાવે. બ્રહ્માજી દર્શન કરવા ધ્રાધામમાં આવ્યા અને જોયું કે આ ભગવાન ક્યારેય ન હોઈ શકે. ભગવાન આવો થોડી હોય, કોકનું એઠું થોડી ખાય ભગવાન. બ્રહ્માજીએ પરીક્ષા લીધી અને પરીક્ષા લેવા માટે બ્રહ્માજી ગાય અને વાછડાને ચોરીને લઈ ગયા બ્રહ્મલોકમાં, મૂકીને આવ્યા. પછી ગોપ ગ્વાલ સખાઓને ચોરીને લઈ ગયા અને જ્યારે એ બધાને મૂકીને નીચે આવ્યા ત્યારે કૃષ્ણે પોતાનું ઐશ્વર્ય પ્રકટ કર્યું. કૃષ્ણ જેટલા પણ બ્રહ્માજી ગાય વાછડા અને ગોપ ગ્વાલોને લઈ ગયા હતા એટલા જ ભગવાન કૃષ્ણએ એના અંદરથી પ્રકટ કર્યા. બ્રહ્માજી આવીને જોયું ભગવાનનું ઐશ્વર્ય. બ્રહ્માજી સમજી ગયા કે આ સાધારણ વ્યક્તિ નથી, આ તો સાક્ષાત ભગવાન છે. અંતે બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી, પણ ભગવાન ન માન્યા, કારણ કે બ્રહ્માજીએ ભગવાનના ભક્તનો અપરાધ કર્યો. તમે જો, ઇન્દ્રએ તે અપરાધ કર્યો હતો, પણ ઇન્દ્રએ અપરાધ કરીને વ્રજવાસીઓને એક પહાડ, એક છત્રીની નીચે લાવીને ઉભા રાખ્યા હતા. ભક્તોને એકત્રિત કર્યા ઇન્દ્રએ અપરાધ કરીને, પણ બ્રહ્માજીએ ભગવાનનો અને ભગવાનના ભક્તનો અપરાધ કર્યો, ભગવાનના ભક્તને ભગવાનથી અલગ કરી દીધા. વાસ્તવમાં જે લોકો ભક્તને ભગવાનથી અલગ કરે છે એ વ્યક્તિને ક્યારેય ભગવાન ક્ષમા નહીં કરે. ભાગવતમાં વર્ણન છે, બ્રહ્માજીએ મોટી મોટી સ્તુતિ કરી, નો મિયતે બ્રવ પુષેત ઇડંબરાય ગુંજા વસન પરિપિચ્છસ લસન મુખાય વન્યાસ્ત્રજે કવલ વેત્ર વિશાણ વેણુ લક્ષ્માશ્રી મૃદુ પશુ પંગજાય. બહુ મોટી મોટી પ્રાર્થના કરી પણ ભગવાન ન માન્યા. બ્રહ્માજીથી અપરાધ થયો. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્માજી બીજાને સેવામાં લગાડ્યા, સ્વયં સેવામાં ન લાગ્યા, એટલે આગળ જઈને એનાથી અપરાધ થયો. જો આપણે પણ અપરાધથી બચવું હોય, આપણે પણ આપણા પતનથી બચવું હોય, તો નિત્ય નિરંતર સેવા કરવી જોઈએ. અને સેવા સૌથી મોટી અને સૌથી શ્રેષ્ઠ કોઈ સેવા છે તો એ છે ભાગવત શ્રવણ કરવું, જેમાં કોઈ કષ્ટ નથી. એક જગ્યાએ બેઠું રહેવું અને બેસીને સાંભળવું, આ મોટામાં મોટી સેવા છે. તમે જો, કોઈ પણ ગુરુ હોય, તમે ગમે એટલા પૈસા મંદિરે લાવો, ગમે એટલો પ્રચાર કરો, પણ એ ગુરુ ત્યારે પ્રસન્ન થશે જ્યારે તમે એની વાત સાંભળશો. પ્રભુપાદજીના જીવનમાં આવ્યું છે, પ્રભુપાદજીને એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત મહારાજે એક સાથે બે દીક્ષા દીધી, હરિનામ દીક્ષા પણ દીધી અને બ્રાહ્મણ દીક્ષા. આ સંસારમાં પ્રથમ એવા વ્યક્તિ હતા ભક્તિ સિદ્ધાંત મહારાજની હિસ્ટ્રીમાં. પ્રભુપાદજી એના લેટરમાં લખે છે કે ભક્તિ સિદ્ધાંત મહારાજે મને હરિનામ દીક્ષા દઈ દીધી, બ્રાહ્મણ દીક્ષા એક હારે દઈ દીધી, એનું કારણ એ જ છે. પ્રભુપાદજી લખે છે કે હું બહુ ડોનેશન મંદિરમાં આપતો હતો એટલા માટે મને બે દીક્ષા ન આપી, હું ઘણા લોકોને પ્રચાર કરતો હતો એટલા માટે મને ભક્તિ સિદ્ધાંત મહારાજે બે દીક્ષા નથી દીધી, હું મોટા મોટા ફેસ્ટિવલ કરતો હતો એટલા માટે ભક્તિ સિદ્ધાંત મહારાજે મને દીક્ષા નથી દીધી, પણ હું ભક્તિ સિદ્ધાંત મહારાજના પ્રવચનમાં એક ચિત્તથી એક જગ્યાએ બેઠીને ધ્યાનથી સાંભળતો હતો, એ ગુણ જોઈને ભક્તિ સિદ્ધાંત મહારાજે મને હરિનામ દીક્ષા અને બ્રાહ્મણ દીક્ષા બે આપી દીધી. સૌથી મોટી સેવા છે કથા સાંભળવી. બ્રહ્માજી લોકોને સેવામાં લગાડ્યા, સ્વયં સેવામાં ન લાગ્યા. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ વાત ઉપર બધા ધ્યાન રાખજો. હવે સુખદેવ ગોસ્વામી આ કથા પૃથ્વી લોક ઉપર લાવે છે, જ્યાં મથુરામાં જન્મ લેવા વાળા સુરસેન ના પુત્ર વસુદેવ ના વિવાહ રાજા દેવક ની પુત્રી દેવકી સાથે થવા જઈ રહ્યા છે. વસુદેવજી સુરસેન ના પુત્ર હતા. વસુદેવજી નો જયારે જન્મ થયો ત્યારે દેવતાઓની આકાશવાણી થઈ હતી. દેવતાઓએ વસુદેવજી ના જન્મ વખતે કીધું હતું કે આ વસુદેવજી એના જીવનમાં ક્યારેય ખોટું નહીં બોલે. અને દેવતાઓએ વસુદેવજીના જન્મ વખતે ઢોલ નગારા પખાવજ તુરુહી અને આનક દુંદુભી નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ એક એવું વાજિંત્ર છે એવું વગાડ્યું હતું એટલે વસુદેવજીનું એક નામ આનક દુંદુભી પડ્યું. તો આવા વસુદેવ સર્વ ગુણ સંપન્ન બધી રીતે સુંદર બધી રીતે ગુણવાન આવા વસુદેવજીના લગ્ન મથુરામાં જ રહેવા વાળા રાજા દેવક ની પુત્રી દેવકી સાથે થવા જઈ રહ્યા છે. તમે જોવો પતિ અને પત્ની છોકરો અને છોકરી બે એક જ ગામના છે, બે મથુરાના. તો જો અત્યારે આપણે આપણા જ ગામમાં લગ્ન કરવા હોય તો ન થાય, આપણી હાંકમાં આપણા ગામમાં ન થાય. પાંચ થી 5000 વર્ષ પહેલા મથુરામાં જ રહેવા વાળા દેવકી અને મથુરામાં જ રહેવા વાળા વસુદેવજી આ બે ના લગ્ન થયા. મથુરા ઈ સમયે એટલું સમૃદ્ધ શહેર હતું. ઈ સમયે મથુરા આપણે કેમ અત્યારે અમેરિકા ગણવી, એવું ત્યારે મથુરાનું ઐશ્વર્ય હતું. અને મથુરામાં લોકો એટલા સુખી હતા, એટલા સુખી હતા કે મથુરાની દીકરી અને મથુરાની ગાય ક્યારે મથુરાની બહાર નહોતી જતી. આજે લોકો કહાવત કહે છે કે મથુરા કી બેટી મથુરા કી ગાય કરમ ફૂટે તો બહાર જાય. આજે પણ મથુરામાં રહેવા વાળી છોકરીના લગ્ન મથુરાના છોકરા આરે જ થાય છે. એમાં શેરીનો સંબંધ હોય કે આ શેરી વાળાના લગ્ન ઈ જ શેરી વાળા આરે ન થઈ શકે, બાજુની શેરી વાળા આરે થાય. આપણે કેમ ગામનો સંબંધ હોય. તો મથુરામાં રહેવા વાળા દેવકી અને વસુદેવ જેના વિવાહ થવા જઈ રહ્યા છે. અને કેવી મથુરા, મથુરા નગરીની વિશેષતા બતાવે છે સુખદેવ ગોસ્વામી. રાજધાની તત સાભૂત સર્વ યાદવ ભૂભુજામ મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્ની હિતો હરી. રાજધાની હતી આ ભૂમંડળ, આ પૃથ્વીની રાજધાની હતી મથુરા. અને કેવી મથુરા કે છે, મથુરા ભગવાન યત્ર જ્યાં ભગવાન નિરંતર આજે પણ બિરાજમાન છે. મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્ની હિતો હરી. મથુરાને છોડીને ભગવાન એક કદમ એક ડગલું બહાર નથી જતા. વૃંદાવનમ પરિતજ્યમ પાદમેકમ ન ગચ્છતિ. એવા મથુરા દેશમાં એવા મથુરા શહેરમાં આ દેવકી અને વસુદેવ રહેતા હતા અને એના વિવાહ થવા જઈ રહ્યા છે. વિવાહ બહુ સુંદર રીતિથી થવા જઈ રહ્યા છે. આજકાલ તો વિવાહ થાય તો 2-3 ઘંટામાં જાન જઈને દીકરીને લઈને પાછી આવી જાય. આજે 4-5 કલાકના વિવાહ હોય, વધીને એક દિવસ બે દિવસ હોય, પણ વસુદેવજી ની જાન દેવકી દેવક રાજાને ત્યાં 15 દિવસ સુધી રહી. સુખદેવ ગોસ્વામી કહે છે 15 દિવસ સુધી જાન રહી અને 15મા દિવસે જ્યારે વસુદેવને વિદાય આપવાની હતી, દીકરી દેવકીને વિદાય આપવાની હતી, ત્યારે સુખદેવ ગોસ્વામી સુંદર વર્ણન કરે છે. રાજા દેવક અને દેવકીનો ભાઈ કંસ દેવકીને એટલો પ્રેમ કરતા હતા, એટલો પ્રેમ કરતા હતા કે દેવકીને દેવામાં કઈ બાકી ન રાખ્યું. આજે સાધારણ બાપે તે પોતાની પુત્રીને હોય એટલું બધું આપી દે, આ તો રાજા છે. કંસ અને દેવક એટલો પ્રેમ કરતા હતા, બધું દઈ દીધું. સુખદેવ ગોસ્વામી વર્ણન કરે છે કેટલો પ્રેમ હતો કંસ અને દેવકને. કે છે, ચતુર્દશમ પરિબરહમ ગજાનામ હેમ માલિનમ. વસુદેવજીને દહેજમાં, દહેજ તો ન કહેવાય, ભેટમાં 400 હાથી દીધા. અને કેવા, ગજાનામ હેમ માલિનમ, સોનાનો હાર, પગમાં સોનાના ઘૂંઘરુ, અંબાડી સોનાની. અને હાથીના ગળામાં જે હાર હતો એ આપણી જેવો પતલો પતલો નહીં, હાથીની સાઈઝના મોટા મોટા જાડા જાડા હાર અને સોનાની અંબાડી, પગમાં સોનાથી લથપથ 400 હાથીને ભેટમાં દીધા. આજે નાનો એવો પાતળો અડધા તોલાનો હાર જો ગળામાં આવી જાય ને તો એ 1.5 ફૂટ ઉપર હાલે માણા. કે આપણે ચેન વાળા. પેલાના પશુઓ પ્રાણીઓ મોટા મોટા હોનાના હાર પહેરતા, 400 હાથી સોનાથી ભરેલા, એટલું જ નહીં અશ્વનામ અયુતમ સાર્ધમ રથાનામ ત્રિષટપતમ, 18,000 રથ, 1,800 રથ દીધા, 1,800 રથ, અને 1,800 જે રથ હતા સોનાથી બનેલા, અને એક રથમાં 4-4 ઘોડા અને 4-4 ઘોડા ઉપર સોનાના હાર, સોનાના પાયલ, બધું સોનાનું. એટલું જ નહીં 15,000 ઘોડા દીધા. હવે હું વર્ણન કરું, ઘોડા એ સોનાથી લથપથ, સોનાથી ભરેલા. એટલું જ નહીં, રાજા દેવકે વિચાર્યું કે દીકરીને સાસરે જઈને બહુ મહેનત ન કરવી પડે, કપડા વપડા ન ધોવા પડે. એટલે સુખદેવ ગોસ્વામી, આ પરમ વિરક્ત ચૂડામણી સુખદેવ ગોસ્વામી, તમને બધાને થતું હશે કે આવું કેમ કહે છે, આવું કેમ ગણાવે છે. પરીક્ષિત મહારાજના જીવનમાં 2 દિવસ બાકી રહ્યા છે, અને 2 દિવસ બાકી રહ્યા છે, છતાંય સુખદેવ ગોસ્વામી આ વર્ણન કરી રહ્યા છે. સમજો આ કેટલી વિશેષ વાત છે. કે છે, દ્વેષતે દાસીનામ સુકુરાણ સુકુમારીનામ સમ અલંકૃતે. 200 દાસી, 200 નોકરાણી આપી, અને એ બધી દાસી જવાન, ગઢી નહીં જવાન, અને ગળામાં હાર, પગમાં સુંદર સુંદર સાડી, પગમાં પાયલ સોનાના, 400 હાથી, 15,000 ઘોડા, 1,800 રથ, અને 200 દાસી, અને ઘરે જઈને કઈ મહેનત ન કરવી પડે. અને એ ફૂલ ટાઈમ, આપણે તો ઘરે 10-15 મિનિટ વાસણ ધોવા કે કપડા ધોવા આવે, ફૂલ ટાઈમ 200 દાસી, કે આને કઈ મહેનત નહીં. સમૃદ્ધ હતું એ વખતે ભારત. વાસ્તવમાં ભારત દેશ એટલું સમૃદ્ધ હતું, એટલું સમૃદ્ધ હતું, આજથી 5 વર્ષ પહેલા પ્રાણીઓને, હાથીને, ઘોડાને હોનાના ઘરેણા પહેરાવવામાં આવતા હતા. આજે માણસો, મનુષ્ય તે હોનાના ઘરેણા નથી પહેરી શકતા, કારણ કે ભારતની જે સંસ્કૃતિ હતી તૂટી ગઈ. બ્રિટિશ લોકો અહીંયા આવ્યા અને ભારતની સંસ્કૃતિને તોડીને લઈ ગયા. ભારત બહુ ધની હતું. તો સુખદેવ ગોસ્વામી વર્ણન કર્યું, અને વર્ણન કેવું કર્યું, જે રસ્તા ઉપર દેખાતું હતું એટલું વર્ણન કર્યું. હવે અંદર ચેક કેટલા રૂપિયાનો દીધો તો, અંદર ખાને કેટલા દીધા હતા એ વર્ણન નથી, પણ જેટલું રસ્તામાં હતું સુખદેવ ગોસ્વામી પોતાની મન શક્તિથી ભાગવતમાં વર્ણન કર્યું. અને સુખદેવ ગોસ્વામી કહે છે કે 18,000 રથ લાઈનમાં ઉભા રહી ગયા છે, 1,800 રથ લાઈનમાં ઉભા છે, 15,000 ઘોડા લાઈનમાં ઉભા છે, 400 હાથી ને 200 દાસિયા મંગળ ગીત ગાય છે. બધા લોકો વાટ જોઈ રહ્યા છે કે વસુદેવ અને દેવકી ક્યારે રથ ઉપર આરૂઢ થાય. બરોબર વચ્ચે દેવકી અને વસુદેવજીનો રથ ઉભો છે. સુખદેવ ગોસ્વામી કહે છે, શંખ નગારા પખાવજ તુરહી શરણાઈ, અને મંગલ ગીત બધા ગાવા માંડ્યા. દીકરીને વિદાય આપી રહ્યા છે. સુખદેવ ગોસ્વામી કહે છે, વસુદેવજી અને દેવકીજી ધીરે 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 રથ ઉપર બેઠા, અને રથ ઉપર બેઠીને ખાલી આદેશ આપવાનો હતો કે રથને ચલાવો. એટલી જ વારમાં કંસને એટલો પ્રેમ ઉભરાણો, એટલો પ્રેમ ઉભરાણો, કે દેવકી અને વસુદેવ જે રથ ઉપર બેઠા હતા એ રથને ચલાવવા માટે જે સારથી હતો એને નીચે ઉતાર્યો, અને કંસ પોતે એ રથ ચલાવવા માટે બેસી ગયો. પ્રેમ હોય ને તો વ્યક્તિ કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય. પ્રેમ એવી વસ્તુ છે, માણસને કાંઈ પણ કરાવી નાખે. કંસ રાજા છે, ક્ષત્રિય છે, છતાં એક શુદ્રનું કામ કરવા માટે બેઠો, કારણ કે પ્રેમ હતો એની બહેન સાથે. તમે જો પ્રેમ હોય ને તો ભગવાન તે વેચાઈ જાય, ભગવાન પોતાના નિયમ બદલી નાખે. એટલા માટે એક ભક્ત બહુ સુંદર કહે છે, પ્રબલ પ્રેમ કે પાલે પડકર, પ્રભુ કા નિયમ બદલતે દેખા, અપના માન ટલે ટલ જાય, પર ભક્ત કા માન ન ટલતે દેખા. પ્રેમના વશ, પ્રેમમાં વશ થઈને ભગવાન શ્રી કૃષ્ણ, જે અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, આ અનંત કોટી બ્રહ્માંડ એના ઈશારાથી જે ચાલે છે, એ ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ હાંકવા માંડ્યા પ્રેમને કારણે. એ તો ભગવાનને શું જરૂર છે અર્જુનનો રથ ચલાવવાની. પ્રેમના કારણે ભગવાન પોતાનો નિયમ બદલી દીધો. કંસ ને દેવકી પ્રત્યે એટલો પ્રેમ કે રથ ચલાવવા માટે આરૂઢ થયો. આજે ગમે એટલો સારો ભાઈ હોય કોઈ બહેનનો, ગમે એટલો સારો ભાઈ હોય, પણ એની બેન ની જયારે વિદાય થતી હોય ત્યારે ગાડી ઈ નો હાંકે. ગાડી તો વર નો જે મિત્ર હોય એના કોઈ દોસ્તાર હોય ઈ ચલાવે, પણ કંસ ને એટલો પ્રેમ હતો દેવકીજની ગાડી પોતે હાથમાં લગામ લઈ લીધી. પણ જો સુખદેવ ગોસ્વામી ઇંગિત કરી રહ્યા છે કે આ સંસારમાં જે અસુરી વૃત્તિના લોકો હોય ને એની ઉપર ક્યારેય વિશ્વાસ ન કરતા, એ એક પળમાં પ્રેમ બતાવશે તો બીજી પળમાં હું કરી બેઠે એનું કઈ નક્કી નથી. કંસ રથ ઉપર આરૂઢ, અને ઈ જ સમયે બધા દેવી દેવતાઓ આકાશમાં મીટિંગ કરવા માંડ્યા. અરે બાપ રે બાપ, કંસ રથ ચલાવવા માટે તૈયાર થઈ ગયો છે. જો કંસ એક ડગલું તે રથ આગળ ચલાવશે તો ભગવાન જોશે કે આ કંસે મારા માતા પિતાનો રથ ચલાવ્યો છે. ભગવાન જોશે કે કંસે મારા માતા પિતાની સેવા કરી, તો માતા પિતાની સેવા કરી એટલે હવે કંસને ન મારવો જોઈએ. જો કંસ દેવકી અને વસુદેવની સેવા કરશે તો ભગવાન ક્યારે અવતાર નહીં લે, અને અવતાર લેશે તો કંસને ક્યારે મારશે નહીં. એટલે એવું કાર્ય કરવી કે જેથી કંસ દેવકી અને વસુદેવની સેવા છોડી દે. દેવતાઓ વિચાર્યું શું કરું શું કરું, દેવતાઓ રહી ન શક્યા, અને તરત દેવતાઓએ સહસા અચાનક આકાશવાણી કરી, અરે મૂર્ખ, તું જેનો રથ ચલાવવા જઈ રહ્યો છે ઈ દેવકીનો આ આઠમી સંતાન તારા મૃત્યુનું કારણ બનશે. તું જેની સેવા કરવા જઈ રહ્યો છે એની આઠમી સંતાન તારા મૃત્યુનું કારણ બનશે. જેવી આકાશવાણી કંસે સાંભળી કે જેનો રથ ચલાવું છું એની આઠમી સંતાન મારા મૃત્યુનું કારણ, તરત કંસે લગામ નીચે મૂકી અને દેવકીના વાળ પકડ્યા. દેવકી નું સંતાન મને મારશે, તરત દેવકીના વાળ પકડ્યા, પોતાના ખડગમાંથી તલવાર કાઢી, અને તલવાર કાઢીને દેવકીનું ડોકું જેવું કાપવા ગયો તરત વસુદેવજીએ કંસનો હાથ પકડી લીધા. વસુદેવજીએ કંસને સમજાવ્યા કે કંસ કેમ આવું કામ કેમ કરી રહ્યા છો, આવું જુગુપ્સિત કર્મ તમને શોભા નથી દેતું. કંસ તમે ક્ષત્રિય છો, રાજા છો, અને રાજાનું કર્તવ્ય ક્યારે સ્ત્રી ઉપર હાથ ન ઉઠાવે. જે વીર હોય એ 10 પ્રકારના લોકો પર ક્યારેય વાર ન કરે. મત્તમ પ્રમત્તમ અનુમત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ. જે પાગલ હોય, મૂર્ખ હોય, સુતેલો હોય, જેની પાસે રથ ન હોય, જેની પાસે શસ્ત્ર ન હોય, જે બાળક હોય, જે સ્ત્રી હોય, એની ઉપર વીર વ્યક્તિ ક્યારે હાથ ન ઉપાડે. તમે તો વીર છો, એક સ્ત્રીને મારવા જઈ રહ્યા છો. વસુદેવે પ્રવચન ચાલુ કર્યું રથ ઉપર. આ સંસારમાં બે લોકોએ રથ ઉપર પ્રવચન કર્યા, એક વસુદેવ અને એક વાસુદેવ. વસુદેવે કંસને ઉપદેશ દીધો અને વાસુદેવ કૃષ્ણએ અર્જુનને ઉપદેશ દીધો. ભગવાન કૃષ્ણએ 45 મિનિટ અર્જુનને ઉપદેશ દીધો, અર્જુન માની ગયા. અહીંયા પરસેવો વળી ગયો વસુદેવજીને, પણ કંસ માન્યા નહીં. કારણ કે આસુરી સ્વભાવ, જો નરમ હૃદય હોય, નમ્રતા હોય, શ્રદ્ધા હોય તો સામે વાળાનો ઉપદેશ હૃદયમાં ટકી જાય, પણ આસુરી ભાવ હોય, તર્ક કરવાની વૃત્તિ હોય તો તર્કો અપ્રતિષ્ઠ, તર્કનો ક્યારે એન્ડ ન આવે. આ સંસારમાં ઘણા લોકો તર્ક કરવા બેઠે. જો તર્ક કરવા જઈએ ને તો તમે એમ કહેતા હો ને કે હું આ બાપનો દીકરો છું ને આ માનો દીકરો છું, હું એ સાબિત કરી દઉં કે તમે એ બાપ અને માના દીકરા નથી. તર્ક કરવો હોય તો તર્કનો કોઈ એન્ડ નથી. તર્કો પ્રતિષ્ઠ. પ્રભુપાદજી ભાગવતના બધા ગ્રંથમાં પહેલો શ્લોક આ લખ્યો છે, જો તર્ક કરવો હોય તો આ ભાગવતને અડતા નહીં. અને અમે કહીએ છીએ, જો તર્ક કરવો હોય, જો ગીતા અને ભાગવત પર વિશ્વાસ નો રાખવો હોય તો ક્યારેય પ્રવચનમાં આવતા નહીં, કારણ કે ક્યાંય ફરક નહીં પડે જો તર્ક જ કરવો હોય તો. ભાગવત અને ગીતા શ્રદ્ધાથી સાંભળવી જોઈએ. તર્ક બુદ્ધિથી ક્યારેય આ વાત હૃદયમાં ઉતરશે નહીં. બોલવા વાળા હું કરો મહેનત કરાવી અને આપણે હું કરો આપણો સમય બગાડવો, જો ભાગવત અને ગીતા પર વિશ્વાસ જ ન હોય તો. કંસ તર્ક વાળું હૃદય. વસુદેવજી બહુ સમજાવ્યા કે તમે કેમ આને મારો છો, તમને શું પ્રોબ્લેમ છે. વસુદેવજી કીધું તમને શું વાંધો છે. કંસે કીધું કે હું આને નહીં મારું તો મને મારી નાખશે આનો પુત્ર. તો વસુદેવજી કે મરવાનું કોને નથી, આ સંસારમાં બધાને તો મરવાનું છે. જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જ્યાં સંસારમાં જન્મ લે છે એને એકના એક દિવસે તો મરવાનું જ. પણ જો આવી રીતના તમે તમારી બેન ને મારીને મરશો તો નરક માં જાશો, એટલે હું તો કહું છું તમે દેવકીને ન મારો. કંસ માનવાનો જ નહોતો, એને માનવાની કોઈ ઈચ્છા જ નહોતી. વસુદેવજી એ બહુ સમજાવ્યા, શ્યામ દામ દંડ ભેદ બધી નીતિ વસુદેવજી જાણે, અને શ્યામ અને ભેદ નીતિથી વસુદેવજી જયારે સમજાવ્યા કે કંસ વાસ્તવમાં ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થા, જો સારા કર્મ કરીએ તો આપણે સારું ધામ પ્રાપ્ત થાય, અને જો જુગુપ્સિત ખરાબ કર્મ કરીએ તો આપણને નરક પ્રાપ્ત થાય. તમે દેવકીને ન માનો. કંસ છતાંય માથું ન હલાવે. પછી અંતમાં વસુદેવજી એ કંસ ને કીધું કે પ્રભુ તમને વાંધો શું છે? કંસે કીધું કે આકાશવાણી થઈ, દેવતા ક્યારે ખોટું ન બોલે, આઠમી સંતાન મને મારી નાખવાની છે, તો એ સંતાન પેદા થાય એની પહેલા દેવકીને મારી નાખું. ત્યારે વસુદેવજી એ મુદ્દાની વાત કરી કે તમને આઠમી સંતાન મારવાની છે ને, તમારો દુશ્મન આઠમી સંતાન છે, દેવકી તમારી થોડી દુશ્મન છે. તમને આઠમી સંતાન આરે પ્રોબ્લેમ હોય તો હું તમને વચન આપું છું કે આઠમી નહીં, જેવી મને સંતાન ઉત્પન્ન થાય દેવકીના ગર્ભેથી, જે કાંઈ પણ બાળક ઉત્પન્ન થાય તરત ઈજ દિવસે ઈજ ઘડીએ તમને હું પાછો આપી દઈશ. ત્યારે કંસને ખબર હતી કે આ વસુદેવજીની જયારે જન્મ થયો ત્યારે દેવતાઓની આકાશવાણી થઈ હતી કે આ ક્યારે ખોટું નહીં બોલે. કંસે કીધું વસુદેવજી ક્યારે ખોટું નથી બોલતા, અને આ બધી સંતાન મને આપી દે તો પહેલા દિવસે, જન્મના પહેલા દિવસે મને મારી નાખીશ, અને પછી તો ક્યાંય મને મારવાનું છે. કંસને વસુદેવજીની વાત સારી લાગી અને કીધું કે ઠીક છે વસુદેવજી, જેવો છોકરા થાય તરત ઈજ દિવસે ઈજ ઘડીએ મને પહોંચાડી દેવાના. વસુદેવજી કે ઓકે. કંસ ઉતર્યા રથ ઉપરથી નીચે, જે રથ ચલાવવા માટે બેઠા હતા ઉતરી ગયા નીચે, કીધું જાઓ નીકળો હવે. વસુદેવજી દેવકીજીને લઈને ઘરે આવ્યા. ઘરે આવીને આચાર્ય લોકો કહે છે કે ઠીક એક વર્ષ પછી દેવકીજીના ગર્ભથી કીર્તિમાન નામના પુત્રનો જન્મ થયો. કીર્તિમંતમ પ્રથમજમ કંસાયા આનક દુંદુભી અર્પયા માસ કૃચ્છેણ સો નૃતાદ અતિ વિહવલ. જેવો દેવકીના ગર્ભેથી કીર્તિમાનનો જન્મ થયો તરત વસુદેવજી ઈ સર પહેલા પ્રથમ પુત્રને લઈને કંસ પાસે આવ્યા, અને કંસ પાસે આવીને કીધું કે પ્રભુ આપણી જેવી વાત થઈ હતી કે એક એક બધા પુત્ર મને આપી દેવાના, આ પહેલા પુત્રનો આજે જન્મ થયો છે, હું તમને આપવા માટે આવ્યો છું. કંસે જોયું કે વાહ વાહ, આને કહેવાય સત્ય વચન. કંસ કહે છે પ્રતિ યાસુ કુમારોયમ ન અસ્મા દસ્તિ મે ભયમ. કંસ કે ખુશ કરી દીધું તે મને, વાસ્તવમાં હે વસુદેવજી તમારું જે વચન છે એ ક્યારે મિથ્યા ન હોઈ શકે હું જાણતો હતો, પણ આજે તો સાબિત થઈ ગયું. અને કંસે વસુદેવજીને કીધું કે વસુદેવજી તમારી ઉપર હું એટલો ખુશ છું તમે વાત ન પૂછો, અને મને એટલી ખુશી થાય છે કે કુમારો એમ તમે આજે નાના કોમળ બાળકને લઈને આવ્યા છો, આ બાળક મારું હું બગાડી લેવાનું. અને આકાશવાણી થઈ હતી કે આઠમો પુત્ર આઠમી સંતાન મને મારવાની છે. કંસે કીધું કે આ તો પહેલો છે, એક કામ કરો વસુદેવજી અષ્ટમાદ જયારે આઠમી સંતાનનો જન્મ થાય તો ઈ મને આપજો, આ બધાય તમે લઈ જાઓ. વસુદેવજી તો આશ્ચર્ય થઈ ગયા કે કંસ આટલો બધો સુધરી ગયો, આપણને તો ખબર જ નહોતી. કંસે કીધું વસુદેવજી તમે વ્યા જાઓ, આઠમી સંતાન આવે ત્યારે મારી પાસે લઈને આવજો. વસુદેવજી નીકળ્યા, પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે વસુદેવજી એના પેલા પુત્ર કીર્તિમાન ને લઈને પાછા જતા હતા, પણ ખુશ નહોતા, કારણ કે નીતિવાન જાણતા હતા કે કંસ ક્યારે પણ બદલી શકે. ઈ જ સમયે દેવતાઓને ખબર પડી કે કંસે વસુદેવજીના પેલા પુત્ર ને પાછો આપી દીધો. દેવતાઓએ મીટિંગ કરી કે આમનામ જો કંસ કરશે બધા પુત્રોને પાછા આપી દેશે તો વસુદેવજી હવે બીજો પુત્ર 10 વર્ષ પછી કરશે, તો ત્રીજાને 20 વર્ષ, ચોથાને 40-50 કેટલા વર્ષો વયા જશે, અને અહીંયા પૃથ્વી એટલી દુઃખી છે, અસુરોનો એટલો અત્યાચાર છે, ભગવાનનો જન્મ જલ્દી થવો જોઈએ. બધા દેવતાઓ મીટિંગ કરવા માંડ્યા, શું કરી શું કરી. બધા દેવતાઓ ગયા બ્રહ્મા પાસે. બ્રહ્માજી કે આપણે હવે અત્યારે આટલું તો કરી દીધું, ભગવાન આરે વાત કરાવી, ભગવાન ને કન્ફર્મ કરાવ્યું કે આવવાના છે, હવે હું કઈ ન કરી શકું. બધા દેવતાઓ ગયા સરસ્વતી પાસે, માતા તમે કઈક કરો. સરસ્વતી કે જો મેં બ્રહ્મ અવતારમાં મેં રિસ્ક લીધું તું, હવે હું નથી લેવાની. કારણ કે રામ અવતારમાં તે પૃથ્વી જયારે પાપથી ભારે થઈ ગઈ. ગોસ્વામીજી કહે છે કે દેવતાઓ સરસ્વતી પાસે ગયા અને સરસ્વતીને કીધું કે હવે જો તમે રામનો અભિષેક થઈ જશે, રામ કાલે રાજા બનવાના છે. કારણ કે દશરથ રાજાએ કહી દીધું હતું કે રામને મારે રાજા બનાવે છે, અને વશિષ્ઠજીએ પૂરેપૂરી તૈયારી કરી નાખી. રામ જો કાલે અવધપુરીના રાજા બની જશે તો જે અસુરોનો વધ નહીં થાય, રાવણનો વધ નહીં થાય, અસુરોનો સંહાર નહીં થાય, ધર્મની સ્થાપના નહીં થાય, તમે કંઈક કરો. ત્યારે સરસ્વતી હાઈ રિસ્ક લઈને આ પૃથ્વી ઉપર આવી અને મંથરાની જીભ ઉપર બેહી ગઈ અને મંથરાની બુદ્ધિ બદલી નાખી. અને મંથરાના કારણે ભગવાન શ્રી રામચંદ્રને વનવાસ મળ્યો અને પછી બધી લીલા થઈ. આ દેવતાઓ ગયા સરસ્વતી પાસે, હવે હું ન કરું કાંઈ, કારણ કે લોકો મને ગાળી દેશે, રામને વનવાસ આપ્યો ને અહીંયા પાછું કઈક કહી દેશે. તો હવે દેવતાઓ કે હું કરું હું કરું, ત્યારે નારદ મુનિની યાદ આવી. બધા દેવતાઓ નારદ મુનિ પાસે, નારદ મુનિના ચરણોમાં પડી ગયા. નારદ મુનિ કે બોલો બોલો શું કામ છે. નારદ મુનિને કીધું કે આવું આવું થઈ ગયું છે, કંસે પેલા પુત્રને છોડી દીધો છે, આપણે એને મરાવવાનો છે. નારદ મુનિ કે કોઈ વાંધો નહીં, એ તો નારાયણ નારાયણ કહીને ઉપડ્યા. અહીંયા વસુદેવ ઘરે નહોતા પહોંચ્યા. નારદ મુનિ કંસની પાસે આવ્યા અને કંસ પાસે આવીને, વાસ્તવમાં નારદ મુનિ એક એવા ભક્ત છે, એવા ભક્ત છે જેનો આદર દેવતાઓ પણ કરે છે અને એટલો જ આદર અસુરો પણ કરે બધી બાજુ. તો નારદ મુનિ ગયા કંસ પાસે અને કંસને જઈને કંસે પ્રણામ કર્યા અને સૌથી પહેલો શબ્દ નારદ મુનિ કીધું, તું તો મૂર્ખો છો, આવ તારામ કઈ લેવાનું જ નથી. કંસે કીધું, પ્રભુ આજના દિવસમાં મેં એટલું મોટું કામ કર્યું છે, જીવનમાં પહેલી વખત હું સુધરો છું, તમે મને મૂર્ખ કહો છો. નારદ મુનિ કે તું મૂર્ખ છો, તને કઈ ખબર પડે છે. કંસે કીધું, હું બોલો. એ કે આકાશવાણી હું થઈ હતી. કંસે કીધું, આઠમી સંતાન મને મારશે, પેલીને છોડી દીધી, આઠમીને મારી નાખીશ. નારદ મુનિ કે તને કઈ ખબર પડતી નથી, આ આઠ આંગળી છે, હવે કે આમાંથી આઠમી કઈ. કંસને ગણાવ્યો, નારદ મુનિ આઠ આંગળી બતાવીને કે ગણ આમાં આઠમી કઈ. કંસે ગણી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. નારદ મુનિ કે અહીંથી ગણી તો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. નારદ મુનિ કે તારું ડોહું પેલી આઠમી થાય ને આઠમી આઠમી થાય. બોલો, તારા બાપને જે છોડી દીધો છે ને બોલાય પાછો ને માર. કંસ કે ઈ હાચું. નારદ મુનિ કે હાચું નહીં, ખોટામાં ખોટું, તે તો એ પેલો ને આઠમો નહીં. નારદ મુનિ પદ્મ પુરાણમાં વર્ણન છે, નારદ મુનિ અષ્ટદલ કમલ લઈને ગયા હતા, એક એવું કમલ જેમાં આઠ પાંખડી હતી. આઠ પાંખડી વાળું કમળ કંસને બતાવ્યું ને કીધું, બતાવ આમાંથી આઠ આઠમી પાંખડી કઈ. કંસે ગળે ગણી, એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ પેલી આઠમી, એક બે ત્રણ ચાર પાંચ સાત બીજી આઠમી, ત્રીજી આઠમી, બધી આઠમી પાંખડી થતી હતી. કંસ સમજી ગયો કે પેલો આઠમો હોય શકે, બીજો આઠમો આ વિષ્ણુનું કઈ નક્કી નહીં. જો થાંભલામાંથી પ્રગટ થઈ જતો હોય તો એ તો પેલો આઠમો આવે ને બીજો આઠમો આવે. નારદ મુનિ નારાયણ નારાયણ કે વ્યાગ્યા. કંસે સૈનિકોને બધાને બોલાવ્યા કે જાઓ વસુદેવને પકડી ને અહીંયા લાવો, બોલા બાળક નહીં લાવો, એની પત્ની નહીં લાવો, બધાને નાખો જેલમાં. વસુદેવજી ઘરે નહોતા ભોગ્યા, ભાગવતમાં વર્ણન, રસ્તા માંથી ને જ વસુદેવને પાછા ખેંચ્યા. દેવકીને ઘરેથી બોલાવ્યા, ત્યારે ઉગ્રસેને કીધું કે તું આવું કેમ કરે છો. કંસને કીધું, કંસે કીધું, બાપા જો તમે વધારે, તમને આટલી બધી હમદર્દી હોય તો તમે જેલમાં જાઓ, બાપાને જેલમાં નાખ્યા. વાસ્તવમાં આજના છોકરાઓ આવું જ કરી શકે. આ 5000 વર્ષ પહેલા કંસે જે કાર્ય કર્યું એ આ કળિયુગના છોકરાઓનું કાર્ય, પોતાના બાપાને જેલમાં નાખે, પોતાના બાપાને ઉઠાડી દે, પોતાના બાપાની ધન સંપત્તિ ઉડાડી નાખે, આ બધા એમાં કંસ ભરાયેલા છે. વાસ્તવમાં અને આનું એક જ કારણ છે, પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિ ભારત વાળા સ્વીકાર કરી રહ્યા છે. તમે જો હિન્દુ સમાજ એક એવો સમાજ હતો જેની તોલે કોઈ આવે નહીં. તમને એક ઘટના સંભળાવું, આજથી અમુક વર્ષો પહેલા એક રાજા થઈ ગયા જેનું નામ હતું ઔરંગઝેબ, શાહજહાન. તમે જે આગ્રામાં તાજમહેલ જોવો છો ને, એ તાજમહેલ શાહજહાન નિર્માણ કર્યો હતો એની પત્ની મુમતાજની યાદમાં, અને શાહજહાન નો પુત્ર હતો ઔરંગઝેબ. તો ઔરંગઝેબે એટલો આ કંસ કરતા અત્યાચારી, પોતાના પિતાને જેલમાં બંધ કરી દીધા અને પોતે રાજા બની ગયો. અને સૈનિકોને આદેશ આપ્યો કે આ મારા બાપાને જેલમાં પૂરી દો, અને કોઈ પણ વસ્તુની ફેસિલિટી, લાઈટ, પંખો, પલંગ કાંઈ નહીં દેતા. મહિનો, બે મહિના, પાંચ મહિના એના બાપાને એક જેલમાં બંધ કરીને રાખ્યા, અને આ છોકરો ઔરંગઝેબ રાજ કરવા માંડ્યા. છ મહિના પછી સૈનિકોને કીધું, જાઓ જોઈ આવો બાપાની કેવી સ્થિતિ છે, કેવી હાલતમાં છે. બધા સૈનિકો જોવા ગયા તો શાહજહાં આનંદથી મોજમાં બેઠા હતા. સૈનિકોએ આવીને કીધું કે હુજુર, એ તો બહુ આનંદમાં છે, એ તો બહુ ખુશ છે. ઔરંગઝેબે એમ કીધું કે એક કામ કરો, એ હજી ખુશ છે, તમે એને ખાવા પીવાનું બંધ કરી દો. શાહજહાંનું ખાવા પીવાનું બંધ કરી દીધું, અને ખાવાનું અને પીવાનું બંધ કરી દીધું. છ મહિના પછી ઔરંગઝેબે કીધું, હાલો હું જઈને જોઈશ. ઔરંગઝેબ જયારે પોતે એના પિતાજીની મુલાકાત કરવા માટે જેલમાં આવ્યો, અને જેલમાં આવીને બાપાને કીધું, બાપા કેમ લાગે છે, ત્યારે ઔરંગઝેબે એટલું જ કીધું કે બેટા, શાહજહાંએ એટલું જ કીધું કે બેટા જો મને ખબર હોત ને કે તું મારી આવી હાલત કરવાનો છો, બેટા મને જો ખબર હોત ને તારી જેવો પુત્ર જન્મવાનો છે, તો હું હિન્દુ બની જાત. કારણ કે હિન્દુમાં મેરા પછી એના બાપાને પાણી પીરાવે, શ્રાદ્ધ કરે, અને તું તો જીવતા બાપને ખાવાનું નથી આપતો, ધિકાર છે તને. આપણા દેશની આ સંસ્કૃતિ હતી. શાહજહાં જેવા શાહજહાં તે કહેતા કે હિન્દુમાં જન્મ લેવો જોઈએ. અને આજના બાળકો પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિને સ્વીકાર કરે અને બાપાનું દિવાળું કાઢી નાખે. અહીંયા કંસે દેવકીને અને વસુદેવને જેલમાં બંધ કર્યા, પોતાના પિતાને બંધ કર્યા, અને કીર્તિમાન નામનો જે પ્રથમ પુત્ર હતો, કંસના કારાગારમાં એક બહુ મોટી શિલા હતી, પથ્થર હતો. અને સુખદેવ ગોસ્વામી કહે છે કે કંસે એ પ્રથમ પુત્ર જેનું નામ કીર્તિમાન હતું એના પગ પકડ્યા, અને એ પહેલા દિવસના નાના નાના કોમળ બાલકને દેવકી અને વસુદેવની સામે જોતા જોતા કંસે પગ પકડીને જોરથી પથરારે ભટકાડીને એ બાલકનો ચૂંદો કરી નાખ્યો. દેવકી અને વસુદેવની રાડ નીકળી ગઈ, ચીંચ નીકળી ગઈ, હૃદયમાંથી કરુણ સ્વર અને આંખમાંથી આંસુ નીકળ્યા. હવે તમે જુઓ, એક બાળકને થોડી કઈ ખરોચ આવી ગઈ હોય તો એ માતાનું હૃદય દુઃખથી દ્રવિત થઈ જાય, અને આ તો માતાની સામે સાક્ષાત પુત્રને મારવામાં આવ્યો, કેટલું દુઃખ થયું હશે. કીર્તિમાન નામના પ્રથમ પુત્રને માર્યો. આ વાત સાંભળીને પરીક્ષિત મહારાજ બહુ દુઃખી થયા. પરીક્ષિત મહારાજ દુઃખી થયા એટલા માટે સુખદેવ ગોસ્વામીને કેવું પડ્યું કે પરીક્ષિત ડરો નહીં, આ કીર્તિમાન હતો. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે પેલા જે દિવસે જન્મ થયો, દેવકીના ગર્ભેથી પુત્રનો જન્મ થયો, એ જ દિવસેનું નામકરણ કેવી રીતે થઈ ગયું? ક્યારનો શબ્દ વાક્યમાં આવી રહ્યો છે, કીર્તિમાન નામના પુત્રનો વધ કર્યો? પહેલા દિવસે તો ક્યારે નામકરણ થાય નહીં. આપણે જો આપણા સમાજમાં છઠ્ઠી હોય ત્યારે નામકરણ કરે, ક્ષત્રિયોમાં 21 દિવસ પછી નામકરણ કરે, તો પહેલે દિવસે નામ કેમ પડી ગયું? તો વાસ્તવમાં આજે દેવકીના જે પ્રથમ 6 પુત્ર હતા, એ બીજા કોઈ નહીં, આગલા જન્મમાં કંસના જ પુત્ર હતા. સુખદેવ ગોસ્વામી એક ઇશારો કરે છે પરીક્ષિત મહારાજને, ડરો નહીં, તમે દુઃખ ન લગાડો. આચાર્યગણ આના સંદર્ભમાં કથા કરે છે કે બ્રહ્માજીના એક પુત્ર હતા જેનું નામ હતું મરીચી. કારણ કે એના શરીરમાંથી બહુ તેજ નીકળતું હતું એટલે એનું નામ મરીચી રાખવામાં આવ્યું. મરીચીના 6 પુત્ર હતા. એકવાર બ્રહ્માજી સરસ્વતી પાછળ મોહિત થઈ ગયા તો મરીચીના આ 6 પુત્ર આ દ્રશ્ય જોયું તો એ હસવા માંડ્યા. બ્રહ્માજી જોયું કે આ 6 મારી ઉપર હસે છે, ब्रह्माजी એને શ્રાપ આપી દીધો કે તમે અત્યારે અને અત્યારે અસુર કુળમાં જન્મ લઈ લો. તો એ મરીચીના જે છ પુત્ર હતા એ જ ઘડીએ કાળનેમી અસુરના પુત્ર થયા, અને આ કાળનેમી હિરણાક્ષનો પૌત્ર હતો. હિરણાક્ષનો પૌત્ર કાળનેમી અને કાળનેમીના પુત્ર આ થયા. કારણ કે આગલા જન્મમાં બ્રહ્માજી મરીચીના પુત્ર હતા, ભગવાનની ભક્તિ કરતા હતા એટલે સંસ્કાર તો હતા જ. ભલે અસુર કુળમાં જન્મ લ્યો, કાળનેમીના પુત્ર બન્યા, પણ આગલા જન્મના સંસ્કારને કારણે અસુરી વૃત્તિ છોડીને બ્રહ્માજીની તપસ્યા કરવા માટે જંગલમાં ગયા, બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે. અને ઈ જ વખતે સતયુગ ચાલુ હતો. હિરણ્યકશિપુએ 36,400 વર્ષ સુધી તપસ્યા કરીને ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો હતો, અને હિરણ્યકશિપુએ બધા જીવોને પોતાની અંડરમાં ભગવાન બનીને બેસી ગયો હતો. વિષ્ણુ અને શિવજીને છોડીને બધા લોકો હિરણ્યકશિપુની શરણમાં આવીને માથું ઝુકાવતા હતા. અને હિરણ્યકશિપુને ખબર પડી કે મારા પૌત્ર ના પુત્ર આ જે છ પુત્ર છે એ લોકો માર્યા, હું જીવતો છું ને બીજાની તપસ્યા કરવા જાય. તો હિરણ્યકશિપુએ આ છ પુત્રને શ્રાપ દીધો કે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારા પિતાના હાથથી તમારું મૃત્યુ થશે. અને હિરણ્યકશિપુના શ્રાપથી આ જે છ પુત્ર હતા એ બીજા જન્મમાં દ્વાપર યુગમાં દેવકીના પ્રથમ છ પુત્ર થયા, અને કાળનેમી નામનો જે અસુર હતો એ દ્વાપર યુગમાં કંસના રૂપે જન્મ લીધો. એટલે કંસે દેવકીના પ્રથમ જે છ પુત્રને માર્યા એ વાસ્તવિકમાં આગલા જન્મમાં કંસના જ છ પુત્ર હતા, શાસ્ત્રમાં આ કેવું છે. એટલા માટે પ્રથમ પુત્રનું નામ કીર્તિમાન હતું. પ્રથમનું કીર્તિમાન, દુસરો બીજાનું સ્મરણ, ત્રીજાનું ઉદગીત, ચોથાનું પરિસંગ, પાંચમાનું પતંગ, છઠ્ઠાનું અદ્ભુત, છઠ્ઠાનું અદ્ભુત, છ પુત્ર હતા. તો પ્રથમ પુત્રનો વધ કંસે કર્યો. 9 મહિના પછી બીજા પુત્રનો જન્મ થયો. કંસને ખબર પડી, તરત કંસે બીજા પુત્રને પણ દેવકી અને વસુદેવની સામે જોતા જોતા મારી નાખ્યો. ત્રીજા પુત્રને એવી જ રીતે, ચોથા પાંચમા છ પુત્રની હત્યા કંસે દેવકી અને વસુદેવજીના દેખતા દેખતા કરી. દેવકી અને વસુદેવજીના જીવનમાં દુઃખની સિવાય કાંઈ ન રહ્યું. બારી દ્રષ્ટિથી તો દુઃખ હતું જ, પણ પોતાના પુત્રોની હત્યા પોતાની સામે થાય, કોને દુઃખ ન થાય? આ વાત સાંભળીને આપણા જેવા કઠોર હૃદયમાં આજે જો હૃદય દ્રવીભૂત થઈ જતું હોય તો એ સમયે જેના ગર્ભમાંથી પુત્રનો જન્મ થયો છે એની શું સ્થિતિ થઈ હશે? દેવકી અને વસુદેવ બહુ દુઃખી હતા, અને દેવકીજીના દુઃખનું કોઈ પારાવાર નહોતું. વસુદેવજી રોજ સમજાવે કે પ્રિય, આ કર્મની ગતિ છે, આપણે આગલા જન્મમાં કોઈકનું ખોટું કર્યું હશે, આપણે કંઈક ખોટું કામ કર્યું છે એટલા માટે આપણા જીવનમાં દુઃખ આવે છે. પણ વાસ્તવમાં જો આપણે સાચી ભક્તિ હોય ને તો દુઃખને લઈને આપણે રોવું ન જોઈએ. આ આંસુ કૃષ્ણ માટે રાખવા જોઈએ, સંસારના ભૌતિક સંબંધો માટે આ આંસુ ન રાખવા જોઈએ. વસુદેવજી એટલું જ કહેતા કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સત્ય પ્રેમ જો કરે તો પરે જગત ક્યું રોય. વાસ્તવિક સત્ય પ્રેમ જો ભગવાન પ્રત્યે હોય તો આ જગતની વસ્તુ માટે કોઈ રોવે નહીં. આજે પણ આ જગતના લોકો માટે, આ જગતની વસ્તુ માટે જો રોવું આવતું હોય તો સમજી લેવું કે ભગવાન પ્રત્યે ભક્તિ હજી પૂર્ણ નથી થઈ. આ આંસુ કેવલ ભગવાન કૃષ્ણ માટે હોવા જોઈએ, આંસુ કૃષ્ણની પ્રાપ્તિ માટે, કૃષ્ણના વિરહ માટે હોવા જોઈએ. દેવકી અને વસુદેવ દુઃખી, વસુદેવજી દેવકીને સમજાવે, પણ વાસ્તવમાં વસુદેવજી પણ હૃદયથી દુઃખી હતા. ભગવાનના મહાન ભક્ત દેવકી વસુદેવ દુઃખી, પણ આ દુઃખ બલદેવજીથી ન જોવાનું. બલદેવજી પોતાના ધામમાં બેઠા હતા, અને પોતાના ધામમાં બેઠીને જોયું કે આ લોકો આટલા દુઃખી, બલદેવજીથી ન રહેવાનું. નો રહેવાનું એટલે છ ગર્ભ કંસે મારી નાખ્યા. સપ્તમો વૈષ્ણવમ ધામમ યમનંતમ પ્રચક્ષતે ગર્ભો બભૂવ દેવક્યા હર્ષ શોક વિવર્ધન. બલદેવજી ભગવાનને પૂછા કાર્ય વગર દેવકી અને વસુદેવનું પ્રિય કરવા માટે દેવકીના ગર્ભમાં આવી ગયા. સુખદેવ ગોસ્વામી કહે છે કે જેવા બલદેવજી દેવકીના ગર્ભમાં આવ્યા, દેવકીને જેટલું પણ દુઃખ હતું એ બધું દુઃખ દૂર થઈ ગયું. હર્ષ હર્ષિત થવા માંડી, સુખી થવા માંડી, સુખી થઈ, હૃદયથી જેટલું પણ દુઃખ હતું બધું વયું ગયું. પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે હર્ષિત તો થઈ, પરંતુ સાથે સાથે દેવકીને શોક પણ થયો. શોકનું કારણ એ હતું કે દેવકીના મનમાં હજી ડર હતો કે આ સાતમો બાળકનો જ્યારે જન્મ થશે તો કંસ આ સાતમા નહીં તે મારી નાખશે. દેવકીને હર્ષ તો થયો પણ સાથે સાથે શોક પણ થયો. જ્યારે બલદેવજી દેવકીના ગર્ભમાં આવ્યા, સુખદેવ ગોસ્વામી કહે છે એ સમયે ભગવાન વિષ્ણુએ યોગ માયા દુર્ગા દેવીને બોલાવી અને બોલાવીને કીધું કે હે દેવી, તમે મારું એક કામ કરો. ગચ્છ દેવી વ્રજમ ભદ્રે ગોપ ગોભી અલંકૃતમ. હે દેવી, તમે બ્રજમાં જાઓ. તો દેવી માતાએ કીધું છે કયા વ્રજમાં? જંગલ તો આ સંસારમાં ઘણા બધા છે, નેશનલ પાર્ક છે, ગીરના જંગલ છે, કયું જંગલ? ત્યારે ભગવાન કહે છે કે ગોપ ગોપી અલંકૃતમ, જે વ્રજમાં ગોપ છે, ગોપી છે, ગાય છે, ગોપ છે, ઈ વ્રજમાં તમે જાઓ. જઈને શું કરવાનું છે પ્રભુ? તો ભગવાને કીધું, રોહિણી વસુદેવસ્ય ભાર્યાસ્તે નંદ ગોકુલે. વસુદેવજીની પત્ની રોહિણી નંદ બાબાના ગોકુલમાં અત્યારે રહી રહી છે. તમે એક કામ કરો, અત્યારે મથુરામાં કંસના કારાગારમાં દેવકીના ગર્ભમાં જેનો જન્મ થયો છે એ કોઈ નહીં, બલદેવજી છે, તમે એને લઈને દેવકીના ગર્ભમાંથી નીકાળી અને રોહિણીના ગર્ભમાં તમે એને સ્થાપિત કરી દો, સ્થાનાંતરિત કરી દો. એ ગર્ભને દેવકીના ગર્ભેથી નીકાળીને રોહિણીના ગર્ભમાં દેવી મારું આટલું કામ કરો. વાસ્તવમાં ભગવાનને હાથ જોડવાની જરૂર નથી, પણ ભગવાન પ્રેમથી, કોઈને પણ ભગવાન ઓર્ડર આપે તો પ્રેમથી આપે. આ સંસારમાં મદ ભયાતી વાતી વાતો એમ ભગવાન કહે છે કે આ સંસારમાં જેટલા પણ લોકો છે, તમે સૂર્ય ચંદ્ર બ્રહ્મા ઇન્દ્ર જે કાંઈ પણ જુઓ, ભગવાનના ઈશારાથી કામ કરે છે. ભગવાન કપિલ દેવ ત્રીજા સ્કંદમાં કહે છે કે મદ ભયાતી વાતો વાતો એમ, આ જે પવન જે ચાલી રહ્યો છે સંસારમાં એ મારા ભયથી ચાલી રહ્યો છે, કે જો હું કદાચ રૂકી જઈશ તો ભગવાન મને મારી નાખશે. મદ ભયાતી વાતી વાતો એમ સૂર્યો તપતી મદ ભયાત, આ સૂર્ય જે રોજ હવારમાં ઉગે છે ને મારી બીકને કારણે, હવારમાં રોજ ટાઈમે આવી જાય ને હાંજે વયો જાય મારા ભયથી. મદ ભયાત વર્ષદ ઇન્દ્ર, આ ઇન્દ્ર જે વર્ષા કરે છે ને મારી બીકથી વર્ષા કરે. દહ્યત અગ્નિ, આ સંસારમાં જે કાંઈ પણ અગ્નિ તપી રહી છે બધા મારા ભયથી કામ કરી રહ્યા છે. જેટલા દેવી દેવતા જે કાંઈ પણ કરે છે મારા ડરને કારણે, મારા ઈશારાથી કામ કરે છે. તો જે ભગવાનના ઈશારાથી કામ કરતા હોય ભગવાનને એને કેવું પડે કે દેવીજી મારું એક કામ કરો, વ્રજમાં જાઓ, મારું એક હું તમને એક ગિફ્ટ આપીશ. ભગવાનને આવું કહેવાની જરૂર નથી, ભગવાન તો ઓર્ડર આપે તોય ચાલે, પણ ભગવાન શીખવાડે છે કે સંસારમાં ગમે એટલા પૈસા આવી ગયા હોય, ગમે એટલી પોસ્ટ ઉપર આપણે બેઠા હોય, પણ ભલે નાનામાંથી નાનો માણસ હોય ને તો એની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. થોડાક પૈસા આવી જાય ને તો તું કારે બોલાવવા માંડે, ભાઈ ફલાણો ફલાણો જઈ આવ્યો, અને વોચમેન કે ગુરખા કે કોઈ પણ હોય ને તો એને તું કારે બોલાવે, ગાળું આપે. ભગવાન શીખવાડે છે, અનંત કોટી બ્રહ્માંડના નાથ છે છતાંય પ્રેમથી હાથ જોડીને વાત કરે. ગચ્છ દેવી, હે દેવી તમે જાઓ, જો તમે મારું આ કામ કરશો તો હું તમારું ટેક્સ વધારી દઈશ. દેવી હું તમને આશીર્વાદ આપું છું, તમે મારું કામ, એક કામ કરો. મારું કામ એ છે કે દેવકીના ગર્ભમાં જે બાળક આવ્યો છે એ બાળકને દેવકીના ગર્ભેથી કાઢી અને રોહિણીના ગર્ભમાં નાખી દો, ને એવી રીતે નાખો કે કોઈને ખબર ન પડે. અને જો તમે મારું આ કામ કરશો તો નામ ધૈયાની કુરવંતી હું તમને આશીર્વાદ આપું છું કે આ આવતા યુગમાં કળિયુગમાં મારી પૂજા કરતા વધારે લોકો તમારી પૂજા કરશે. આ ભગવાનના આશીર્વાદ અને ફેળા. આજે જો તમે કૃષ્ણની ભક્તિ કરતા દેવી દેવતાઓની ભક્તિ વધારે લોકો કરતા હશે, કારણ કે ભગવાનના આશીર્વાદ છે. અને ભગવાન કહે છે અત્યાર સુધી તમારું એક જ નામ હતું, હવે હું તમારું નામ રાખું છું. ભગવાન કહે છે કે હવે તમે આ ભુવનમાં દુર્ગેતી, તમારું નામ દુર્ગા, ભદ્રા, કાલી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકેતી, માયા, નારાયણી, શાની ઇત્યાદિ આ બધા નામથી કળિયુગના લોકો તમને પૂજશે. હવે આમાં લખ્યું છે ચ શબ્દ આવ્યો છે, એટલા માટે સુખદેવ ગોસ્વામીને સમય નહોતો, નહીં 33 કરોડ ગણાવી દે તો આપણે ગણી લેવું જોઈએ, બ્રહ્માણી કે ઘેલમાં કે આમાં કે ઓલામાં કે બધા દશામાં બધામાં આવી જાય. આ બધા નામ ભગવાને રાખ્યા દ્વાપર યુગના પ્રારંભમાં. હવે જે થોડો કોઈ બુદ્ધિમાન વ્યક્તિ હોય ને સમજી લે કોણ મોટા કોણ નાના કોણ મહાન. આ સંસારમાં નામકરણ કોણ કરે? જે મોટા હોય એ કરે કે નાના કરે? દીકરો બાપનું નામ રાખે કે બાપ દીકરાનું રાખે? બાપ દીકરાનું રાખે. તો ભગવાને આ દેવી દેવતાઓના નામ રાખ્યા એનો અર્થ એ છે કે ભગવાન દેવતાઓ કરતા મહાન છે. ભગવાને નામકરણ કર્યું અને કીધું તમે જાઓ, હું તમને આશીર્વાદ આપું કે બધા લોકો મારી કરતા વધારે તમને પૂજશે. તમે જો હવે નવરાત્રી ઉત્સવ આવવાનો છે, હજારો હજારો લોકો દાંડિયા રમવા નવરાત્રીમાં આવશે, એટલે લોકો જન્માષ્ટમીમાં નહીં આવ્યા હોય. આમાં ટેન્શન લેવાની જરૂર નથી, દુઃખ લગાડવાની જરૂર નથી, આ ભગવાનના જ આશીર્વાદ છે. ભગવાને જ કીધું છે કે મારી કરતા વધારે પૂજા તમારી થશે કળિયુગમાં. તો યોગ માયા આવ્યા અને આવીને દેવકીજીના એક રાતે જ્યારે દેવકીજી સૂતા હતા, દેવકીજી ઘોર નિંદમાં વયા ગયા અને ઈ સમયે દેવકીજીના ગર્ભમાંથી બાળકને કાઢી અને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધી. બીજા દિવસે સવારે ઉઠીને દેવકીજીએ જોયું, દેવકીને ખબર ન પડી. હવે માયાનું કામ તો એવું હોય કોઈને ખબર ન પડે. હવે આજના ડોક્ટર હોય તો એવું કઈક હુંગાડી ક્લોરોફોર્મ હુંગાડીને ઓપરેશન કરી નાખે, પેટ ફાડી નાખ્યું હોય તો એ ખબર ન પડે મારું પેટ ફાડી નાખ્યું હું કર્યું. તો એ ક્લોરોફોર્મમાં આટલી તાકાત હોય તો માયાદેવીમાં એટલી તાકાત ન હોય. ફેરવી નાખ્યું બધું. સવારમાં ઉઠીને દેવકીએ જોયું તો ગર્ભ વિલો હતો જ નહીં. દેવકી જે સુખી જે હર્ષિત થઈ હતી એનું હર્ષ એનું સુખ દુઃખમાં બદલાઈ ગયું. સાતમો પુત્ર પણ દેવકીએ જ વિચાર્યું કે અત્યાર સુધી તો કંસ જ્યારે જન્મ પુત્રનો જન્મ થતો હતો ત્યારે મારતો હતો, પણ હવે તો આ કંસે ગર્ભમાં જ તે મરાવી નાખ્યો. સંસારના બધા લોકો કંસને ગાળું દેવા માંડ્યા, અત્યાર સુધી તો કંસ જન્મ થાય પછી સંતાનને મારતો હતો, પણ હવે તો આને ગર્ભમાં જ તે કોઈક તાંત્રિક બાબા બંગાળીને બોલાવીને ગર્ભમાં જ મરાવી નાખ્યો. બિચારા કંસને તો ખબર નહોતી. પણ કહાવત છે ને કે નામી ચોર અને બદનામી બન્યા. જો કરિયાણા વાળા એક વખત ખોટા ઘઉં આપી દીધા હોય પછી ગમે ત્યારે ઘઉં દેવા આવે તો આપણને એમ જ લાગે આ સારી વસ્તુ નહીં આપે. અને આ સંસારમાં તમારે જોવું, જયારે એક એવા ચોર પકડાઈ જાય, બે ત્રણ વખત ચોર જયારે પકડાઈ જાય ત્યારે ચોરનું નામ પોલીસના લિસ્ટમાં આવી જાય. પછી સંસારમાં ક્યારે પણ ચોરી થાય તો ઈ ચોરને પેલા બોલાવે, જમા કરો તમે આવો પેલા, પછી બીજા ચોરને. તો નામી ચોર બદનામી બન્યા. કંસના કૃત્ય કંસનું કામ એવું હતું એટલે બધાનો શક કંસ ઉપર, પણ બિચારા કંસને ખબર નહોતી આ તો ભગવાનની જ એક લીલા હતી. તો સાતમું ગર્ભ રોહિણીના ગર્ભમાં અને ત્યાંથી બલદેવજીનો જન્મ, એ કથા અલગ. અહીંયા દેવકી ઓર દુખી. સાતમા સંતાન વખતે થોડી ઘણી હર્ષિત હતી, પણ દેવકીનું દુઃખ બહુ વધવા માંડ્યું અને એટલી દુઃખી દેવકીનું દુઃખ જોઈને ભગવાનનું સિંહાસન ડોલી ગયું. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ અભયંકર આવી વેશાંશ ભાગેન મનો આનક દુંદુ ભય. ભગવાન કૃષ્ણ પોતાના ભક્તોનું દુઃખ જોઈને, પોતાના માતા પિતાનું દુઃખ જોઈને ભગવાનનું સિંહાસન હલી ગયું. ભગવાન દુઃખ ન જોઈ શક્યા અને એ જ સમયે સંસારનું દુઃખ દૂર કરવા વાળા, સંસારના ભયને દૂર કરવા વાળા. આ સંસારમાં કોઈ વ્યક્તિ ભયભીત હોય પણ ભગવાનનું શરણ ગ્રહણ કરી લે તો વ્યક્તિ ભયથી મુક્ત થઈ જાય. ભક્તાનામ અભયંકર જે પોતાના ભક્તોને અભય કરવા વાળા ભગવાન આનક દુંદુભે વસુદેવના મનમાં પ્રવેશ કર્યો. જો ભગવાન કેવી રીતે આવ્યા, ભગવાન પોતાના ધામમાંથી ઉતર્યા અને ઉતરીને સર્વપ્રથમ વસુદેવજીના મનમાં આવ્યા. મન આનક દુંદુભે, સર્વપ્રથમ ભગવાન આપણા મનમાં આવશે. જો આપણા ભગવાન જો દર્શન દેવા હોય ને, ભગવાનના દર્શન કરવા માટે ભગવાનને સર્વપ્રથમ મનમાં લાવવા જોઈએ. એટલે ગીતામાં ભગવાન તૂટી ગયા કહી કહીને, મન મનાભવ મદ ભક્તો મય એવ મન આદત્સ્વ, બબ્બે વાર મન મનાભવ મદ ભક્તો, મનમાં મારું સ્મરણ કરો, મનમાં મારું કીર્તન કરો, મનને શુદ્ધ રાખો, મનને પવિત્ર કરો. મન શુદ્ધ હોવું જોઈએ. જો મન પવિત્ર ન હોય તો જ્યાં સુધી, હવે તમે જુઓ કઈ કચરા પેટી કચરો હોય ને સાધારણ માણસે જ ન ઉભો રહે, તો મનમાં એટલી બધી ગંદકી આપણા મનમાં છે, ત્યાં ભગવાન થોડી આવે. ભગવાનને જો લાવવા હોય તો પેલા મન શુદ્ધ કરવું પડે. તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજીના મનમાં આવ્યા અને વસુદેવજીના મનમાંથી સા દેવકી સર્વ જગન નિવાસ, વસુદેવજીના મનથી દેવકીના મનમાં ગયા અને દેવકીના મનથી દેવકીના હૃદયમાં ઉતર્યા. ભગવાનને ગર્ભમાં આવવાની જરૂર નથી પડતી, ભગવાન દેવકીના હૃદયમાં પ્રકટ થયા, હૃદયમાં આવ્યા. અને સુખદેવ ગોસ્વામી કહે છે કે જ્યારે ભગવાન દેવકીના હૃદયમાં આવ્યા, સા દેવકી સર્વ જગન નિવાસ, જગન નિવાસ પ્રભુ પ્રકટે હું અખિલ લોક વિશ્રામ, સમસ્ત સંસારને આરામ દેવા વાળા, સુખ શાંતિ આનંદ દેવા વાળા ભગવાન, જગતનો આસન જગતના આશ્રય જ્યારે દેવકીના હૃદયમાં આવ્યા તો નિવાસ ભૂતા નિત્રામ ન રેજે ભોજે, ત્યારે દેવકીના હૃદયમાં સંપૂર્ણ હર્ષ અને સંપૂર્ણ આનંદ થવા માંડ્યો. દેવકીનું જે રૂપ હતું, દસ દસ વર્ષથી દેવકીનું જે રૂપ હતું એ વિલોપ થઈ ગયું હતું, દેવકીનું તેજ જે શાંત થઈ ગયું હતું, જેવા ભગવાન દેવકીના મનમાં અને હૃદયમાં આવ્યા દેવકીનું અભૂતપૂર્વ તેજ ચમકવા માંડ્યું. સૂર્યમાંથી જેમ ચમચમ ચમક ચમકતી રોશની નીકળે, આભા નીકળે, એવી રોશની દેવકીના શરીરમાંથી નીકળવા માંડી. કેમ ન નીકળે? આ સૂર્યમાં જે પ્રકાશ આવે છે એ પ્રકાશ ભગવાનના એક નાના એવા નખનો પ્રકાશ છે. એ ભગવાન જેના હૃદયમાં આવી જાય એ કેમ ન પ્રકાશિત થાય? અરે ભગવાનની વાત છોડો, ભગવાનની ભક્તિ જો કોઈના હૃદયમાં આવી જાય ને તોય તે ભક્તનું મોઢું અને શરીર ચમકવા માંડે. આ તો સાક્ષાત ભગવાન દેવકીના હૃદયમાં આવ્યા, દેવકીનું તેજ વધી ગયું. અને કંસના કારાગારમાં દસ દસ વર્ષથી જે અંધકાર હતો એ અંધકાર ઉજાલામાં અજવાળામાં બદલાઈ ગયો, દેવકીના શરીરમાંથી પ્રકાશ નીકળવા માંડ્યો ભગવાનનો પ્રભાવ. અને દેવકી દસ દસ વર્ષથી જે દુઃખી હતી, જે શોકમાં હતી, ભગવાન હૃદયમાં આવતા જ દેવકી પ્રસન્ન થઈ ગઈ, સુખી થઈ ગઈ. દેવકીને ન ખબર પડી કે આ સુખ આનંદ ક્યાંથી આવી રહ્યો છે, પણ ભગવાન સ્વયં સાક્ષાત આનંદની મૂર્તિ છે. ભગવાનનું એક નામ જ છે કૃષ્ણ, કૃષિ ભૂવાચક શબ્દ અણચ નિવૃત્તિ વાચક, ક્રિનો કૃષિનો અર્થ થાય ઉત્પન્ન થવું અને અણનો અર્થ થાય આનંદ, જેમાંથી કેવલ આનંદ જ ઉત્પન્ન થાય એનું નામ ભગવાન. ભગવાન શેનાથી બનેલા છે? તો જવાબ આપવામાં આવે, આનંદથી બન્યા છે. એવા આનંદમય ભગવાન દેવકીના હૃદયમાં આવ્યા, દેવકીને આનંદ થવા માંડ્યો, આહલાદ, મોઢા ઉપર પ્રસન્નતા આવી, તેજ વધ્યું અને દેવકીનું તેજ વધ્યું. અને એ જ દિવસે કંસ દેવકીની મુલાકાત લેવા કારાગારમાં આવ્યો. સુખદેવ ગોસ્વામી બહુ દુઃખ પ્રકટ કરે છે કે વાસ્તવમાં દેવકીનું તેજ એટલું હતું, આ સંસારના લોકો દેવકીના દર્શન કરવાથી સુખી થઈ જાય એમ હતા. ભગવાન પાસે જવાની જરૂર નથી, દેવકીને જો કોઈ દર્શન કરી લે તો એ વ્યક્તિ સુખી થઈ જાય એમ હતા. પણ કંસ એવો ખલ હતો કે એ દેવકીને પોતાના જેલમાં બંધ કરી નાખી, જે દેવકીને આખા સંસારમાં વરઘોડો કાઢીને ફરાવવી પડે, આજે જૈન લોકો કાઢે ને એમ, પણ કંસે એને જેલમાં બંધ કરીને રાખી. જ્ઞાન ખલ યથા ઈવ, જ્ઞાન ખલ ની જેમ કોઈ મોટો જ્ઞાની હોય પણ પોતાનું જ્ઞાન પ્રસ્તુત ન કરે, જેમ કોઈની પાસે બહુ પૈસો હોય પણ દાન ન આપે, એમ કંસની પાસે એક પ્રભાવશાળી દેવકી હતી પણ એણે જેલમાં જ રાખી, બાર દર્શન ન કરાય. તો દેવકીનો પ્રભાવ પ્રકાશ વધ્યો અને કંસ એક દિવસે જ્યારે દેવકીની મુલાકાત માટે આવ્યો, સુખદેવ ગોસ્વામી કહે છે, તામ વિક્ષ્ય કંસ પ્રભયા જિતાંતરામ વિરોચયંતિમ ભવનમ સુચિસ્મિતામ આહેશમે પ્રાણ હરો હરિર ગુહામ ધ્રુવમ શીતો યન્ન પુરેય મિત્રશિ. કંસે જોયું કે આજ હુજી દેવકીના મુખ ઉપર આટલું સુખ નહોતું જોવા મળ્યું, આજ સુધી દેવકીના શરીરમાં આટલું તેજ અને આટલો પ્રકાશ નહોતો નીકળતો, પણ આજે એવું તો શું થઈ ગયું જેનાથી અદ્ભુત તેજ પ્રકાશ અને આભા નીકળી રહી છે. કંસે વિચાર્યું કે આહેશ મે પ્રાણ હરો હરિ ગુહામ, નિશ્ચિત મારા પ્રાણ હરવા વાળો હરિ, મારા પ્રાણ હરવા વાળો વિષ્ણુ આ દેવકીના ગર્ભમાં આવી ચુક્યો છે. કંસ સમજી ગયો. અને ધ્રુવમ સીતો યન્ન પુરેય મૃત્રિશી, નિશ્ચિત રૂપ આ વિષ્ણુ આવ્યો છે અને હવે હું ગયો. કંસને ખબર પડી, સુખદેવ ગોસ્વામી કહે છે કંસ દેવકી નો પ્રકાશ જોઈ ન શક્યો અને ત્યાંથી કંસ એના ઘરે પાછો ફેર્યો. પણ કંસ જયારે એના મહેલ માં ગયો ત્યારે કંસ નું ખાવા પીવા રહેવાનું જીવવાનું હરામ થઈ ગયું. સુખદેવ ગોસ્વામી કહે છે કે આસીન કંસ જ્યાં ઉભો રહેતો ત્યાં એને ચારે બાજુ વિષ્ણુ દેખાતા. એ અહીંયા વિષ્ણુ તો અહીંયા આ બાજુ ભાગતા, અહીંયા અહીંયા વિષ્ણુ આ ભાગ અહીંયા ભાગે તો અહીંયા વિષ્ણુ દેખાય તો ઓલી બાજુ ભાગતા, ચારે બાજુ વિષ્ણુ. સમવિષ કંસ જયારે સુઈને ઉઠતો ત્યારે પણ વિષ્ણુ દેખાતા, જયારે ખાવા બેઠતો રોટલી જયારે મોઢામાં કોળિયો મૂકતો તો એ કોળિયામાં વિષ્ણુ દેખાતા. અઠવાડિયાથી ખાવાનું બંધ કરી દીધું કારણ કે વિષ્ણુ ને કેમ ખાવા, ગંધર્જન મારી નાખ્યો હોય તો. નાવા જાય તો પાણીમાં વિષ્ણુ, અઠવાડિયાથી નાયો નહીં. સુખદેવ ગોસ્વામી કહે છે પર્યટન જ્યાં પણ ફરતો ત્યાં વિષ્ણુ, વિષ્ણુ સિવાય કાંઈ નહીં, અને અહીંયા વિષ્ણુ 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 કરતો રહેતો. કંસ એટલું વિષ્ણુ વિષ્ણુનું સ્મરણ કરવા માંડ્યો, એટલા વિષ્ણુના દર્શન કરવા માંડ્યો, આજના શુદ્ધ ભક્તે એટલા દર્શન ન કરી શકે એટલા વિષ્ણુ કંસના હૃદયમાં મોઢામાં સામે દર્શન થવા માંડ્યા. પણ સુખદેવ પણ રૂપ ગોસ્વામી આ સિદ્ધાંતે બહુ સુંદર કહે છે કે કંસય તે વિષ્ણુના દર્શન કરતા હતા, વિષ્ણુ નામ લેતો હતો, પણ એના નામ લેવામાં અને આપણી ભક્તિ કરવામાં બહુ અંતર છે. કંસ ભગવાનને દુશ્મન માનીને ભગવાનને વિષ્ણુને દુશ્મન શત્રુના રૂપેના દર્શન કરતો હતો, અને ભક્ત ભગવાનને પ્રેમની દ્રષ્ટિથી સંબંધની દ્રષ્ટિથી દર્શન કરે. તો કંસનું જીવવાનું હરામ, કંસ અહીંયા સુઈ નો કે બેઠી નો કે, અને ઈ બાજુ કૃષ્ણનો જ્યારે જન્મવાનો જન્મ લેવાનો સમય નજીક આવ્યો. જ્યારે જ્યારે ભગવાન આ સંસારમાં જન્મ લે છે ત્યારે ત્યારે બધા દેવી દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરવા માટે ભગવાન પાસે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ દેવકીના હૃદયમાં છે અને જન્મ લેવાને બસ થોડીક જ વાર છે. બધા દેવી દેવતાઓ બ્રહ્માજી અને શિવજી પ્રધાન, બ્રહ્મા ભવશ્ય તત્રેત્ય, બ્રહ્મા અને ભવ, બ્રહ્મા અને શિવજી બધાને ફોન કરીને તેડાવ્યા અને કીધું હાલો ભગવાન જન્મ લેવાના છે, આપણે સ્તુતિ કરવા જઈએ. બધા દેવી દેવતાઓ બ્રહ્માજી શિવજી બધા લોકો ભગવાનની સ્તુતિ કરવા માટે કંસના કારાગારમાં આવ્યા. ભીડ થઈ ગઈ કંસ, જેમ આપણા મંદિરમાં કેમ ખીચો ખીચ ભરાઈ જાય એમ 33 કરોડ દેવતા કંસના કારાગારમાં ફીટો ફીટ આવી ગયા અને મંડા સ્તુતિ કરવા. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યમ સ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વાં શરણમ પ્રપન્ના. દેવતાઓ લોકો ગર્ભસ્થ સ્તુતિ કરી રહ્યા છે સત્ય વ્રતમ. હે પ્રભુ, આ ભાગવત નો અદભુત શ્લોક છે. આ શ્લોકમાં લગભગ 9 થી 10 વાર નવ વાર સત્ય શબ્દ આવે છે. આજ સુધી કોઈ પણ શ્લોકમાં ભગવાનને આટલા વિશેષણ નથી દીધા. 9 વાર સત્ય શબ્દ ભગવાન માટે. સત્ય, હે પ્રભુ આપ સત્ય વ્રતમ, તમે સત્ય વ્રત છો, અર્થાત પ્રભુ આપનું વ્રત પરમ સત્ય છે. આપણે તમે જે વ્રત ધારણ કરો એ વ્રતને ક્યારે તમે તોડતા નથી, માટે સત્ય વ્રતમ. સત્ય પરમ, હે પ્રભુ આપની પ્રાપ્તિ કરવા માટે સત્ય જ પરમ સાધન છે. ત્રિસત્યમ, હે પ્રભુ સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આ ત્રણેય કાલમાં તમારી ઉપસ્થિતિ હોય છે, માટે કહે છે ત્રિસત્યમ. સત્યસ્ય યોનિ, હે પ્રભુ તમે જ આ સંસારમાં બધા જીવોનું કારણ છો, તમે જ બધી યોનિના કારણભૂત છો, માટે કહે છે સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે. હે પ્રભુ આ સંસાર સ્થિતિ સૃષ્ટિ પ્રલય આ બધું તમારા ઇશારાથી થાય છે, તમારે કારણે જ આ બધું નિહિત છે, માટે નિહિતમ ચ સત્યે. સત્યસ્ય સત્ય, પ્રભુ આપ સત્ય ના પણ સત્ય છો. મૃત સત્ય નેત્રમ, પ્રભુ આપનું દર્શન અને આપનું કીર્તન પરમ સત્ય છે, ક્યારે ફેલ નથી જાતું. સત્યાત્મકમ, હે પ્રભુ તમે જ સત્ય સ્વરૂપ પરમાત્મા છો. ત્વામ શરણમ પ્રપન્ના, એવા સત્ય સ્વરૂપ પ્રભુ અમે તમારી શરણમાં છીએ, અમે તમને પ્રણામ કરીએ છીએ. ભગવાન કૃષ્ણ પરમ સત્ય છે. સંસારમાં ઘણા લોકો કહેતા હોય ને કે સત્ય આ છે, સત્ય આ છે, આ બાબા આ બાપુ સત્ય છે. વાસ્તવમાં સત્ય એકમાત્ર કૃષ્ણ છે, ભગવાન એકમાત્ર કૃષ્ણ છે. ભાગવતના પ્રથમ શ્લોકમાં વેદવ્યાસજી કહી દીધું કે સત્યમ પરમ ધીમહિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વસુદેવ નંદન વાસુદેવ ભગવાન ધી ભગવાન જ પરમ સત્ય છે. તો દેવતા લોકોએ ભગવાનને પ્રાર્થના ગર્ભસ્થ સ્તુતિ કરી, અને સ્તુતિ તો બહુ મોટી છે. અને સ્તુતિ કર્યા બાદ બ્રહ્માજી અને શિવજી ઇશારો કર્યો કે હાલો હાલો, આપણે જ્યાં સુધી ઉભા છીએ ત્યાં સુધી ભગવાન જન્મ નહીં લે. ભગવાનને જો જલ્દી જન્મ લેવા દેવા હોય તો નીકળો હવે અહીંયાથી અને ભગવાનને ક્યાંક ચાન્સ મોકો આપો. તો શિવજી અને બ્રહ્માજી ઇશારો કર્યો હાલો, કારણ કે આવ્યા ત્યારે શિવજી અને બ્રહ્મા આગળ હતા, દેવી દેવતાઓ પાછળ હતા. હવે જયારે નીકળવાનો વારો આવ્યો ત્યારે દેવી દેવતાઓને પેલા નીકળવાનો વારો, ને શિવજી અને બ્રહ્માજી છેલ્લે રહ્યા. તો શિવજી અને બ્રહ્માજીએ કીધું હાલો હાલો હવે નીકળો અહીંયાથી, પણ દેવતાઓ હેલા નહીં. સુખદેવ ગોસ્વામી લખે છે અને આચાર્યગણ ટીકામાં લખે છે કે બ્રહ્માજી અને શિવજી કીધું ચલો નીકળો ત્યારે દેવતાઓ હેલા નહીં. દેવતાઓ વિચાર્યું કે લાગે છે આપણને કાઢીને આ બે કઈક પર્સનલ સ્તુતિ કરવાની હશે. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે ઇતિ ભીષ્ટય પુરુષમ યદ રૂપ મનિદમ યથા બ્રહ્મ શાનો પુરો ધાય દેવા પ્રતિ યરુર દિવમ. પુરો બ્રહ્મ અને બ્રહ્માજી અને શિવજી પહેલા બહાર નીકળ્યા. શિવજી અને બ્રહ્માજી આપસમાં મીટિંગ કરીને કીધું કે આપણે નીકળ્યા વગર આ લોકો નીકળશે નહીં, એટલે ભીડમાંથી પહેલા ઈ બે બહાર ગયા અને બધા દેવતાઓ પછી પાછળ પાછળ બહાર નીકળ્યા. બધા દેવતાઓ ત્યાંથી નીકળ્યા અને બધા લોકો પોતપોતાની જગ્યા ઉપર ગયા. બધા દેવતાઓ ભગવાનને આવવાની રાહ જોઈ રહ્યા છે. માતા પૃથ્વી જેમ પોતાનો પતિ પરદેશ ગયો હોય, એક એક પતિવ્રતા પત્નીનો પતિ પરદેશ ગયો હોય અને અહીંયા એને બહુ દુઃખી કરતા હોય, બહુ દુઃખ હોય, તો પતિવ્રતા સ્ત્રી પરદેશથી આવવા વાળા પતિની જેમ રાહ જોતી હોય એમ માતા પૃથ્વી ભગવાનની એક નજરે રાહ જોઈ રહી છે. બધા દેવી દેવતાઓ રાહ જોઈ રહ્યા છે, એ નિહાળી રહ્યા છે કે હવે ક્યારે ભગવાન આવશે. બધાને એક જ પ્રશ્ન છે કે પ્રભુ હવે તમે આવો, દર્શન આપો. પ્રભુ તમે આવો, અમારા નયન અમારી આંખો બહુ તરસી રહી છે, તમે કૃપા કરીને અમને દર્શન આપો. આવો તો આપણે પણ દેવતાઓ સાથે માતા પૃથ્વી સાથે ગાઈએ. આવો ઘન શ્યામ તરસ રહે ને ના,
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 તરસ રહે ને ના, બરસ રહે ને ના,
તરસ રહે ને ના, બરસ રહે ને.
બધા લોકો રોઈ રહ્યા છે.
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
આવો ઘન શ્યામ તરસ રહે ને ના,
આવો ઘન શ્યામ તરસ રહે ને ના, આવો ઘન શ્યામ તરસ રહે ને ના,
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
તરસ રહે ને ના, બરસ રહે ને,
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
આવો ઘન
ઘન શ્યામ
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
તરસ રહે ને ના, બરસ રહે,
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
તરસ રહે ને ના, બરસ રહે ને ના,
આવો ઘન શ્યામ તરસ 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 રહે ને ના.
જ્યારે જ્યારે ભક્તોએ ભગવાનને પુકાર્યા છે, જ્યારે જ્યારે ભક્તો એ ભગવાન ને બોલાવ્યા છે ત્યારે ત્યારે ભગવાન અહિયાં જન્મ લીધો છે. પ્રહલાદ મહારાજે જયારે પુકાર કર્યો તો નરસિંહદેવ ભગવાન ના રૂપમાં જન્મ લીધો. પરશુરામ ના રૂપમાં અવતાર લઈને ભગવાને 21 વાર નક્ષત્ર કરીને શક્તિઓ નો વિનાશ કર્યો. વરાહ અવતાર લઈને ભગવાને હિરણાક્ષ નો વધ કર્યો અને રામ નો અવતાર લઈને ભગવાને રાવણ નો વધ કર્યો. આ પૃથ્વી ની ઉપર ભાર દૂર કરવા માટે, આ પૃથ્વી ઉપર ધર્મ ની સ્થાપના કરવા માટે, પરિત્રાણાય સાધુ નામ, સાધુઓની રક્ષા કરવા માટે ભગવાને જયારે વિચાર્યું કે આ પૃથ્વી ઉપર મારે પ્રકટ થવું છે, જન્મ લેવું છે, ત્યારે સુખદેવ ગોસ્વામી ભાગવત માં કહે છે કે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભનમ.
આવો ઘન શ્યામ તરસ રહે નૈના, આવો ઘન શ્યામ તરસ રહે નૈના.
સુખદેવ ગોસ્વામી કહે છે જયારે ભગવાનને જન્મ, જયારે ભગવાનને જન્મ લેવો તો ત્યારે આ સંસારમાં જે કાળ હતો પરમ અનુકૂળ થઈ ગયો. આ સંસારમાં જેટલા પણ નક્ષત્ર તારા હતા એ બધા અનુકૂળ થઈ ગયા. જેટલી પણ નદી હજારો વર્ષોથી સુકાઈ ગઈ હતી ભગવાનના જન્મ લેવાને કારણે આ વાત સાંભળીને નદીઓના પાણી ભરાઈ ગયા. ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મા આ બધા પ્રસન્ન થઈ ગયા અને આકાશમાં નાચવા માંડ્યા. આ પૃથ્વી ઉપર જે વૃક્ષ ઉપર જે ડાળીઓ સુકાઈ ગઈ હતી એની ઉપર વૃક્ષ ઉપર ફૂલો આવવા માંડ્યા. જયારે ભગવાન અવતાર લેવાનું બધા લોકો સાંભળ્યું, દેવી દેવતા કિન્નર ગંધર્વ યક્ષ ચારણ આ બધા લોકો આકાશમાં આવી ગયા અને આકાશમાં આવીને ફૂલોની વૃષ્ટિ કરવા માંડ્યા. હજારો વર્ષોથી સાધુઓની અગ્નિ, સાધુઓનું ભજન, સંધ્યા, ધ્યાન, યજ્ઞ જે કાંઈ પછી ભૂજાઈ ગયું હતું બધાની અગ્નિ પ્રગટ થવા માંડી. બધા દેવી દેવતાઓ અપ્સરાઓ આકાશમાં આવ્યા અને આકાશમાં આવીને નાચવા માંડ્યા. અને નાસ્તા નાસ્તા ગંધર્વો કિન્નરો શંખ નગારા પથાવર ધ્રુહી વાજા વગાડવા માંડ્યા. અને વાજા વગાડતા વગાડતા ઈ જ વખતે આકાશમાંથી વાદળોએ વારિસ વરસાદ પ્રારંભ કર્યો. વાદળ ગરજવા માંડ્યા. અંધારી રાત છે, સાત મુહૂર્ત વયા ગયા. આઠમું મુહૂર્ત જયારે લાગ્યું ત્યારે ભાદ્ર માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર હર્ષણ યોગ વૃષ લગ્ન બુધવારે બુધવારનો દિવસ બરોબર રાતે 12 વાગે જેમ મોટા મોટા પહાડની પાછળથી સૂર્ય પ્રગટ થાય, જેમ અંધારી રાતે પૂર્ણ કળાથી ચંદ્રમા પ્રગટ થાય, જેમ સિંહણના ગર્ભેથી સિંહનો જન્મ થાય, એમ દેવકીના ગર્ભેથી ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી
જય.
શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી
જય.
જન્મે દીન દયાલ રે આઠે બુધ રોહિણી ભાદો. કૃષ્ણ ચંદ્ર જન્મે મથુરા મે,
કૃષ્ણ ચંદ્ર જન્મે મથુરા મે,
કૃષ્ણ ચંદ્ર જન્મે મથુરા મે,
કૃષ્ણ ચંદ્ર જન્મે મથુરા મે.
દૂર ભયો અંધિયારો જગ મે,
દૂર ભયો અંધિયારો જગ મે,
દૂર ભયો
જગ મે.
જગે ભાગ્ય સબ ભક્ત જનન કે,
જગે ભાગ્ય સબ ભક્ત જનન કે,
બંધન ખુલ ગયે માં સીતા કે,
બંધન ખુલ ગયે માં पिता के।
भगवान श्री कृष्ण जन्म लीधो छे, भगवान श्री कृष्ण जन्म रोहिणी नक्षत्र मां जन्म लीधो, तमे सांभळ्यो। भगवान श्री कृष्ण एवं कार्य करे जेनथी कोईने खोटू न लागे। भगवान कृष्ण विचार्यू के आ वक्ते रोहिणी ने गर्भाथी बलदेव जी नो जन्म थयो छे, अने मारो जन्म हूँ यशोदा नो पुत्र केवाश, देवकी नो पुत्र केवाश, रोहिणी नो पुत्र नहीं केवाओ, तो रोहिणी जी ने खोटू न लागे एटले भगवान रोहिणी नक्षत्र मां जन्म लीधो।
काना जन्म लियो आधी पे गिर रही बादरिया कारी,
काना जन्म लियो आधी पे गिर रही बादरिया कारी।
अंधारी रात में जन्म लीधो से अने घोर वादल आकाश में छवाई गया से।
बादो कृष्ण अष्टमी आई,
बादो कृष्ण अष्टमी आए,
सब जग में अंधियारी छाई,
सब जग में अंधियारी छाए,
नखत रोहिणी ने नव भाई,
नखत रोहिणी नव में भाए,
ताही समय ताही समय चंद्रमा उग्यो,
ताही समय चंद्रमा उग्यो,
सबको सुखकारी काना जन्म लियो आधी पे रही बादरिया कारी,
काना जन्म लियो आधी पे धीर रही बादरिया कारी,
काना जन्म लियो आधी पे धीर रही बादरिया कारी,
काना जन्म लियो आधी पे धीर रही बादरिया कारी।
जय जयकार अम्बर में,
जय जयकार अम्बर में,
नाच रही अप्सरा गगन में,
नाच रही अप्सरा गगन में,
गंधर्वन के गान तान में,
गंधर्वन के गान तान में।
आकाश में जय जयकार मची से, अप्सरा नाची रही से, અને ગંધર્વ લોકો ગાઈ રહ્યા છે જેમ આપણે બધા ગાઈ રહ્યા છે।
ગંધર્વ લોક કે ગાન તાન મે,
ગંધર્વન કે ગાન તાન મે,
ચડવી માન સુર કરન લગે,
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 सफारी काना जन्म लियो आधी धीर रही बादरिया कारी,
काना जन्म लियो आधी धीर रही बादरिया कारी,
काना जन्म लियो आधी धीर रही बादरिया कारी,
काना जन्म लियो आधी धीर रही बादरिया कारी।
નદીઓ જે સુકાઈ ગઈ હતી એમાં પાણી વહેવા લાગ્યું, પૃથ્વી પર સુંદર સુંદર મંદ સુગંધિત હવા વહેવા માંડી, અને ચારે ઓળ ચારે બાજુ મંગળ ગીત અને મંગળ જ થવા માંડ્યું।
नदिया सुख सो बहन लगी सब,
नदिया सुख सो बहन लगी सब,
फूली पृथ्वी पवन चलो जब,
फूली पृथ्वी पवन चलो जब,
चारों ओर भये मंगल तब,
चारों ओर भये मंगल तब,
जीव चराचर सुखी भये सब,
जीव चराचर सुखी भये सब,
जीव चराचर सुखी भये सब,
जीव चराचर सुखी भये सब। सब
सृष्टि भई प्यारी दाना जन्म लियो आधिक धीर रही बादरिया तारे
दाना जन्म लियो आधिक धीर रही बादरिया तारे
दाना जन्म लियो आधिक धीर रही बादरिया तारे
जन्म लियो आदि धीर रही बादरिया कारे
अग्नि होत की अग्नि उठी जल
अग्नि होत की अग्नि उठी जल
भय से पहले बुझी कंस खल
भय से पहले बुझी कंस खल
साधुन के मन आनंद निश्चल
साधुन के मन आनंद निश्चल
श्री देवी भूदेवी मिल ब्रज
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 छाई कर यारी जन्म लियो आदित्य धीर रही बादरिया तारे
काना 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 जन्म लियो आदिते धीर रही बादरिया तारे
काना जन्म लियो आदिते धीर रही बादरिया तारे
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम
राधे
श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम
राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम
राधे श्याम
राधे श्याम
राधे श्याम राधे श्याम राधे श्याम
राधे श्याम
राधे श्याम राधे श्याम
राधे श्याम
राधे
श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम
श्री कृष्ण चंद्र भगवान की बाल कृष्ण लाल की भगवान श्री कृष्ण नो जन्म थयो जन्म केवो थयो सुखदेव गोस्वामी कहे छे के जारे भगवान श्री कृष्ण जन्म थयो वसुदेव जी अने देवकी जी भगवान ना दर्शन कर्या अद्भुत दर्शन आजना बालको नी जेम रोता रोता भगवान नो जन्म नतो थयो કે છે તમ અદ્ભુતમ બાલકમ અંબુજેશણમ ચતુર્ભુજમ શંખ ગદાદુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મંગલ શોભિકોસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદશોભગમ મહાર્હવે કીરીટકુંડલમ ત્વિષા પરિષ્વક્ત સહસ્રકુંતલમ ઉદ્યામ કાંચંગદ કંકણાદિભિઃ વિરોચમાનમ વસુદેવ એષત તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણ
चतुर्भुजं शंख गदा दुदायुधं।
भगवान श्री कृष्ण जन्म चतुर्भुज प्रत्येक भुजा में एक एक आयुध शंख चक्र गदा पद्म पीतांबर कौस्तुभ मणि अने सुंदर कुंडल अने सुंदर मुकुट धारण करो। तो भगवान चार भुजा हती, भगवानी समस्त आभा हती, पीतांबर हतु, बहु सुंदर कुंडल अने केवा कुंडल जेनी उपर चंद्रमा जेवो तेज निकलतो हतो, अने भगवान ना गाल परम सुंदर चतुर्भुज रूप ना दर्शन देवकी अने वसुदेव जी करा। सुखदेव गोस्वामी भगवान श्री कृष्ण रूप नु वर्णन करे छे। भगवान श्री कृष्ण आम तो द्विभुज छे, परंतु अहिया भगवान श्री कृष्ण चतुर्भुज रूप में दर्शन दीधु। भगवान ना दर्शन देवानु एक कारण ई कि आ संसार ना मूर्खाओ कम से कम आ हामलीन तो सुधरे। लोको भगवान नी पर विश्वास नथी करता ने साधारण लोको ने भगवान मानी ने पूजे छे जेना मा काई ठेकाणो नथी। अमुक बापू ने अमुक बाबा ने लोको भगवान माने, भगवान बतावे छे के जो भगवान कोने केवाय। थोड़ी कई बुद्धि होय ने भगवान जे आपी छे एमांथी थोड़ी के जो वापरो ने तो खबर पड़ी जाय भगवान कोण छे। તમે આટલી લીલા સાંભળી, આ ભાગવતની લીલા પરમ શુદ્ધ પવિત્ર લીલા, અને એમાં તમે સાંભળ્યું કે જ્યારે ભગવાનને અવતાર લેવાનો હતો, ભગવાનનો જન્મ થવાનો હતો, ત્યારે દેવતાઓ પ્રાર્થના કરવા આવ્યા કે પ્રભુ તમે આવો। આ સંસારના જે લોકો ભગવાન માને છે એને પૂછવું જોઈએ કે જ્યારે તમારો જન્મ થવાનો હતો ત્યારે કૂતરાએ આવ્યા હતા ભોંકવા? મનુષ્યો તો નહોતા આવ્યા, જાનવરો આવ્યા હતા? પોતાની જાતને ભગવાન માને। આ સંસારના ભગવાન જે માને એને પૂછવું જોઈએ, ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે પીતાંબર કૌસ્તુભ મણિ ગળામાં અલંકાર આભૂષણ હતા? આ સંસારના ભગવાનોને પૂછવું જોઈએ, જ્યારે જન્મ થયો ત્યારે એક ચડ્ડી પહેરી લંગોટી લઈને આવ્યા હતા? તોય અમે માનવી કે નહીં તમે મહાન છો। ભગવાન હોય એના દર્શન એનો જન્મ આવી રીતના હોય। જ્યારે જન્મ થયો ત્યારે ભગવાનની ચાર ભુજા હતી, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું। આ સંસારમાં જે પોતાને ભગવાન માને છે એની બે ભુજા બરાબર નથી હોતી, એક ભુજામાં લકવો થઈ ગયો હોય। અને ભગવાન જે હોય ને, ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લઈને પોતાના માતા અને પિતાને ઉપદેશ દીધો, ત્રણ જન્મ યાદ કરાવીને ઇતિહાસ બતાવ્યો। આ સંસારમાં જે લોકો પોતાની જાતને ભગવાન માને છે એને પૂછવું જોઈએ, જન્મ લેતાની સાથે હું ઉપદેશ આપ્યો તો તમે કોઈને? વાસ્તવમાં ભગવાન એકમાત્ર કૃષ્ણ છે, એ કૃષ્ણની લીલાથી સાબિત થાય છે।